அடுத்ததாக கௌரவ அமைச்சர் டக்ளஸ் தேவானந்தா அவர்கள், உங்களுக்கு 12 வினாடிகள் உண்டு.
நன்றி கௌரவ உறுப்பினர் அவர்களே. முதலில் அனைவருக்கும் உதித்திருக்கும் புத்தாண்டு வாழ்த்துக்களையும் இனிய தைப்பொங்கல் வாழ்த்துக்களையும் தெரிவிப்பதில் மகிழ்ச்சி அடைகின்றேன். கௌரவ ஜனாதிபதி கோத்தாபய ராஜபக்சே அவர்களின் இந்த ஆண்டிற்கான ஆரம்ப உரை நாட்டு மக்களுக்கு ஒளி வீசும் நம்பிக்கைகளை விதைத்திருக்கின்றது. ஜனாதிபதி அவர்கள் மீது நாம் வைத்திருக்கும் நம்பிக்கை வீண் போகவில்லை என்பதை தனது மிகச்சிறந்த தெளிவுரை மூலம் வெளிப்படுத்தியிருக்கின்றார். கோவிட் 19 நிறம் பார்ப்பதில்லை, இனம் பார்ப்பதில்லை, மதம் பார்ப்பதில்லை, தேசங்கள் நாடுகள் என்று பேதங்கள் பார்ப்பதில்லை. அது மனித குலத்திற்கே இன்று சவால் விடுகின்றது. அந்த சவால்களை சந்திக்க வல்லரசு நாடுகளே இன்று திண்டாடி கொண்டிருக்கும் வேளையில் வளர்ந்து வரும் ஒரு குட்டி நாடாகிய இலங்கை தீவு அதனால் எதிர்கொள்ளும் சவால்களை யதார்த்தமாக தனது உரையில் தெளிவுபடுத்தியுள்ளார். சவால்களை எதிர்கொண்டு சகல மக்களுக்கும் விரைவில் நிமிர்ந்தெழும் காலத்தை உருவாக்குவோம் என ஜனாதிபதி அவர்கள் உறுதிபூண்டுள்ளார்கள். இன்றைய நிலைமைகளை எண்ணி பார்க்கும் பொழுது இந்த ஆட்சியின்றி இன்னும் ஒரு ஆட்சி இருந்திருந்தால் கடலில் மிதக்கும் கப்பலில் தான் நாடாளுமன்றமே கூடியிருக்கும், சிலவேளை அது கூட நடந்திருக்காது. அந்த நிலைமைக்கு நாட்டை இட்டு செல்லாது கொடிய நோய் பரவலையும் அதன் தாக்கத்தால் உருவான பொருளாதார நெருக்கடிகளையும் அரசியல் அவதூறுகளையும் விமர்சனங்களையும் எதிர்கொண்டு எதிர்கால திட்டங்களோடும் சமகால முன்னேற்பாடுகளோடும் எமது இலங்கை தீவை வினைத்திறனோடு நிர்வகித்து வரும் ஜனாதிபதி கோட்டாபய ராஜபக்சே அவர்களுக்கும், பிரதமர் மஹிந்த ராஜபக்சே அவர்களுக்கும், நிதியமைச்சர் பசில் ராஜபக்சே அவர்களுக்கும் மற்றும் சக அமைச்சர்களுக்கும் இராஜாங்க அமைச்சர்களுக்கும் எனது பாராட்டுதல்களையும் வாழ்த்துக்களையும் தெரிவித்துக் கொள்கின்றேன். பல்வேறு அரசியல் கருத்துகளோடும் பயணித்து வரும் சக கட்சி நாடாளுமன்ற உறுப்பினர்களின் சுயங்களை ஜனாதிபதி அவர்கள் ஏற்றுக்கொண்டதும் தனக்கு வாக்களிக்காத மக்களுக்கும் சேவைகள் தொடரும் என்ற அவரது பெருந்தன்மை மிக்க கூற்றுகளும் அவரது பன்மைத்துவ அரசியல் நிலைப்பாட்டை பறைசாற்றி நிற்கின்றது. இந்த நிலையில் இனங்களுக்கிடையில் ஒருவரை ஒருவர் மோதவிட்டு அரசியல் நடத்தும் சுயலாபங்களை கைவிட வேண்டும் என ஜனாதிபதி அவர்கள் குறிப்பிட்டது போல் எத்தரப்பிலிருந்தும் இன முரண்பாடுகளுக்கு தூபமிடும் சக்தியில் எவராக இருப்பினும் அவற்றிற்கு இனியாவது முற்றுப்புள்ளி இட வேண்டும் என நான் நேசமுடன் கேட்கின்றேன். கொடிய நோயின் தொற்று பரவலால் சரிந்து கிடக்கும் இலங்கை தீவின் தேசிய சமூக பொருளாதார அபிவிருத்தியை தூக்கி நிறுத்துவதோடு மட்டுமன்றி இலங்கை தீவின் சகல மக்களினதும் வாழ்வியல் உரிமைகளையும் வென்றெடுக்க உறுதிபூண்டிருக்கும் ஜனாதிபதி அவர்கள் தனது உரையில் நாம் இனவாதத்தை நிராகரிக்கின்றோம் என்றும் நாட்டில் வாழும் சகல பிரஜைகளும் கௌரவத்துடன் வாழ்வதற்கு அவர்களது அனைத்து உரிமைகளை பாதுகாப்பதற்கும் நடவடிக்கைகள் எடுத்து வருகின்றோம் என்றும் திறந்த மனதுடன் தனது நல்லெண்ணத்தை வெளிப்படுத்தியுள்ளார். இந்த விடயங்கள் குறித்து சகதமிழ் கட்சி தலைமைகள் ஆழ்ந்து சிந்திக்க வேண்டும். அதன் அர்த்தத்தை புரிந்து கொண்டு அரசியல் தீர்வு குறித்து நம்பிக்கையோடு செயலாற்ற முன்வர வேண்டும். அது மட்டுமன்றி கடந்த ஜனாதிபதி தேர்தலின் போது கௌரவ கோட்டாபய ராஜபக்சே அவர்களிடம் நாம் உரிமையோடும் தேசிய நல்லிணக்க ஒழுங்குமுறையிலும் முன்வைத்த விடயங்கள் குறித்தும் தனது உரையில் தெரிவித்துள்ளமை எமக்கு நம்பிக்கையை தருகின்றது. தேர்தல் காலங்களில் மட்டும் முணுமுணுக்கப்படும் விடயங்களை ஜனாதிபதி அவர்கள் யதார்த்தமாக தமது உரையில் உணர்வுபூர்வமாக வெளிப்படுத்தியுள்ளார். சிறையில் வாடும் தமிழ் கைதிகளை படிப்படியாக விடுவித்து வருவது குறித்து பேசியுள்ளார். அது மட்டுமன்றி யுத்தகாலத்தில் கௌரவ கோட்டாபய ராஜபக்சே அவர்கள் பாதுகாப்பு அமைச்சின் செயலாளராக இருந்தபோது ஏற்கனவே படையினரின் பயன்பாட்டில் இருந்த 90% நிலங்களை விடுவிப்பதற்குத்தான் முயற்சி எடுத்தமை குறித்தும் பேசியுள்ளார். இதில் எனது பங்கோடும் பல்லாயிரம் ஏக்கர் மக்களினுடைய நிலங்களை அவர் விடுவித்து தந்திருக்கின்றார் என்பதை நான் இங்கு கூறி வைக்க விரும்புகின்றேன். இன்னமும் விடுவிக்கப்படாத நிலங்களை விடுவிப்பதாகவும் அவர் தனது உரையில் உறுதியளித்துள்ளார். புதிய அரசியல் ஜாப்பை விரைவில் உருவாக்குவோம் என்பதனையும் ஜனாதிபதி அவர்கள் தனது நேற்றைய கொள்கை பிரகடனத்தில் சொல்லியிருக்கின்றார். 1978 நடைமுறையில் இருக்கும் பயங்கரவாத தடைச்சட்டத்தில் திருத்தங்களை உருவாக்கி வருவதாகவும் தெரிவித்துள்ளார். அது மட்டுமன்றி சர்வதேச சமூகத்தினரால் முன்வைக்கப்பட்ட அவதானிப்புகள் குறித்தும் தாம் நியாயமான முடிவுகளை எடுப்போம் எனவும் நம்பிக்கையை தெரிவித்துள்ளார். இத்தகைய தமிழ் பேசும் மக்களின் எதிர்பார்ப்புகள் குறித்து தனது உரையில் மிகவும் யதார்த்தபூர்வமாக தெரிவித்திருக்கும் ஜனாதிபதி அவர்கள் வடக்கு கிழக்கு நாடாளுமன்ற உறுப்பினர்கள் அரசியல் வேறுபாடுகளை தற்காலிகமாக தவிர்த்துவிட்டு தான் எடுக்கும் வடக்கு கிழக்கு மக்களுக்கான நடவடிக்கைகளுக்கு ஆதரவு வழங்குமாறும் கேட்டுள்ளார். கௌரவ உறுப்பினர் அவர்களே, ஜனாதிபதி அவர்களின் உரை வடக்கு கிழக்கின் போலி தேசிய நாடாளுமன்ற உறுப்பினர்களை பொறுத்தவரை அது பன்றிக்கு முன்னால் போடப்பட்ட முத்தாக போய்விட்டது. உரையை முழுமையாக படித்து முடித்தார்களோ அல்லது செவி மடித்தார்களோ தெரியாது. அதில் ஒன்றும் இல்லை என்றும் குப்பை என்றும் வளமை போல் கூச்சலிடத் தொடங்கிவிட்டார்கள். பயன்மூண்டா திருத்த சட்டத்தை தும்புத்தடியால் கூட தொட்டு பார்க்க மாட்டோம் என்று நிராகரித்துவிட்டு இன்று சுடலை ஞானத்தில் அதையே தூசி தட்டி இந்திய பிரதமருக்கு அனுப்பி வைத்துள்ளார்கள். இன்னும் பல ஆண்டுகள் கழித்து ஜனாதிபதி கோட்டாபய ராஜபக்ச அவர்களின் இன்றைய கொள்கை பிரகடனங்களையும் தூசுதட்டி அவர்கள் பார்க்க வரக்கூடும். எதையும் பெற்றுத்தராத முண்டாட்சியில், முண்டாட்சி என்று சொன்னால் அந்த கடந்த கால ஆட்சிய முண்டாட்சி என்று சொல்றது, முண்டாட்சியில் தேனிலவு, இன்று தேநீர் விருந்து பயஸ்கரிப்பு. தேநீர் விருந்தை பயஸ்கரித்தவர்கள் அரச சலுகைகளுடன் வாழும் உல்லாச மாளிகைகளையும் சொகுசு வாகனங்களையும் நிராகரிக்க முன்வருவார்களா என்று கேட்கின்றேன். வரலாறுங்கும் கிடந்த வாய்ப்புகளை தட்டி கழித்தவர்கள் தாம் அரசியலுக்கு வந்ததால் தாம் மட்டும் சோபோகங்களை அனுபவித்து வருகின்றார்கள். தமக்கு வாக்களித்த மக்களுக்கு இதுவரை எதையும் பெற்று கொடுக்காதிருக்கிறார்கள் என்று எதை பெற்று கொடுத்திருக்கின்றார்கள் என்று கேட்கின்றேன். அரசியல் வேறுபாடுகளை ஒருபுறம் வைத்துவிட்டு வாருங்கள், முன்னோக்கி செல்வோம் என்றுதான் ஜனாதிபதி அவர்கள் அழைப்பு விடுத்துள்ளார்கள். கொள்கையை ஒருபுறம் வைத்துவிட்டு வாருங்கள் என்று கேட்டதாக அந்த உரையை திரிவுபடுத்தி கூச்சலிடுபவர்களிடம் கேட்கின்றேன், முண்டாட்சியில் உங்கள் கொள்கையை விற்று யாரிடம் எதை பெற்றீர்கள்? மக்களிடமிருந்து நீங்கள் அபகரித்த ஆணைக்கு என்ன மதிப்பளித்தீர்கள்? உங்கள் வெட்டி பேச்சுகளும் பெற்றறிக்கைகளும் இனியும் தமிழ் மக்களிடம் வேகாது. போராட்டம் வெடிக்கும் என்பீர்கள், எச்சரிக்கை என்பீர்கள், ஒரு அங்குலம் கூட உங்களால் நகர முடியவில்லை. அதற்குள் பாய்ச்சல், காட்டம், சாட்டம் என்றெல்லாம் அறிக்கை விட்டு உங்களுக்குள் கொண்டாட்டம், தீர்வின்றி இருக்கும் மக்களுக்கு திண்டாட்டம், இருக்கும் இடத்தை விட்டு இல்லாத இடம் தேடி அலையும் ஞான சூன்யங்களாக இருப்பதில் அர்த்தமில்லை. கண் இழந்தவன் முடிச்சிட்டு கண் இழந்தவன் ஜானையை தொட்டு பார்த்தது போல் ஜனாதிபதி அவர்களின் உரை குறித்து கண்மூடி.
உங்களுடைய கொடுக்கப்பட்ட நேரத்தின் கடைசி இரண்டு நிமிடங்கள்
அரசியல் நடத்துவதை தவிர்க்க வேண்டும் என கேட்கின்றேன். எள்ளை கொடுத்தால் எண்ணெய் தான் வேண்டும் என்று அடம் பிடிக்கும் தமிழ் அரசியல் சுயலாபங்களே தமிழ் மக்கள் மீது அவலங்களையும் அழிவுகளையும் சுமத்தி இருக்கின்றது. வலையையும் படகும் கொடுத்து கடலையும் காட்டிவிட்டால் மீன்களை பிடித்து தருமாறு கேட்பீர்கள். நீரையும் நெல்விதையையும் கொடுத்து வயலையும் காட்டிவிட்டால் சோத்தை தாருங்கள் என்று கேட்பார்கள். சும்மா இருக்க சுதந்திரம் வந்து சேராது. அர்த்தமற்ற கூச்சல்களினால் எந்த கோட்டையின் கதவுகளும் திறக்காது. சாத்தியமானதை ஏற்றுக்கொண்டு சாதித்து காட்டும் வல்லமையோடு பயணிக்க வேண்டும். ஆகவே ஜனாதிபதி அவர்களின் திறமான மதிநுட்ப உரையின் அர்த்தங்களை புரிந்து கொண்டு தமிழ் பேசும் மக்களின் வாழ்விலும் சுபிட்சமான ஒளி வீசும் காலத்தை உருவாக்க அனைத்து வடக்கு கிழக்கு நாடாளுமன்ற உறுப்பினர்களும் தயாராக வேண்டும் என நான் பகிரங்கமாக அழைப்பு விடுக்கின்றேன். நன்றி.
மிக்க நன்றி. மிலங்கட்ட கரு திலீப் வேதாராட்சி மந்திரித்துமா
கரு
ஒப்பட்ட மினித்து பகக காலத்து
பினவா பகவுன மூலாசன கரு மந்திரித்துமணி அப்பே அத்துக்கு ஜனாதிபதி துமா ராஜாசன கதாவ பார்த்தல பிரதிபத்தி பிரகாசனே ரட்டே ஜனதாவகன ரட்டே அத்தி வச்ச அர்புதகன கிசிம பிரகாசக் பிரகாசகரேன விசேஷம் டவன பிரஸ்ன காலீன அர்புதகன கிசிம பிரகாசக்கரேன விசேஷம் கோவியகன போர பிரஸ்னகன இயலையான படுமிலகன ஏவகேம ரட்டே அத்தி வச்ச இந்தன பிரஸ்னே இந்தன பிரஸ்னய அது கமையின் பொல்லத்து கெதிரையின் பொடி தருவா ரேட்ட லாம்பு பத்து குரன் பொல் தே காலகேன வகே ஹெமதாம விதுலி லபாதின் தெல் கன்ன டோலர் ஹிங்கா கணும் ஏ வகை யுகியக்கது உதா விழா தீன் ஏ வகேம கேஸ் பிரஸ்னே ஏ வகேம மேரட்டே அத்தி வச்ச அலுமினிஸ் பிரஸ்னே ஏ வகேம உத்துரே தீவர பிரஸ்னே மே கிசி பிரஸ்னகட ஜனாதிபத்துமா விசுதுமக் லபாதுன்ன கதாவத் கரேன இது மே ரட்டை அத்தி வச்ச மே அர்புத கன ரட்டை அத்தி வச்ச இன்னர பிரச்சனை கன முகுத் பிரகாச கரேன ஏசா மம விசேஷம் மம கதா கரன்னே மே ரட்டை தீவிர கர்மாந்த கரண தீவிரே கன அது ரட்டை அத்தி வச்ச இந்தன அர்புதே நிசா அது இந்தன மேல வெடியுணு நிசா தவ வதாவக் இந்தன மேல வெடியுணோ திங் அனிவாரியம் தீவிர கர்மாந்தே சதாகட்டம் நத்தரகரன சித்து வேணும். விசேஷம் மே லங்காவே பொடி போட்டு அவுட் போட்டு இன்ஜின் தெப்பங் இன்ஜின் லாம்பு தொழில் வெலக்கரண போட்டு விசிபந்தா திஸ்தாக் மே திஸ்திக்கு அட்டவட்டே மத்தியும் மே போட்டு விசிபந்தா திஸ்தா கர்மாந்த கரன லாம்பு தெல்லுங்க அப்பே அப்பே பாலனக்கா ருப்பியா ஹத்தா ஒரு லாம்பு தெல் லீட்டர் திபுலி டங் லாம்பு தெல் லீட்டரே ருப்பியால் அசு ஹத்தாய் ஒயில் எக்கட்ட தியகுணியாக வடி விழா தீரும் ஒயில் அவசியம் எத்தக்கொட்ட அப்பே கலிங்கிய முதலட்ட வடிய ருப்பியால் லெத்தாஸ் பன்சியாக் அனிவாரியம் தவசகர ட்ரிப்பியாக கண்ணே பொடி போட்டு மியாண்ட வடி விழா தீரும் இது மே வடிவியம் நிசா அது தீவிர கர்மாந்த கண்ணே சுழு தீவிர கார்மிக்கையோ அது அந்த அசரம் தத்தர் பத்து விழா தீரும் தவ எக்க பாரக் தெல் வடி உணோத் அனிவாரியமே தீவிர கர்மாந்தே ஏ பொடி போட்டு மியாக நத்தரகன சித்தம் ஏ வகை பார்த்தா பௌதின யாத்ரா ஹிமி அது ரட்டையை தீனோ பௌதின யாத்ரா பந்தாகட்டு கிட்டு வேணும் ஏ பௌதின யாத்ரா தேசிய விதேசிய விதேசிய ஆர்த்திக உற்பாதனை கரன் சா தேசிய ஜனதாவட்ட பரிபோஜர அவசம் சப்பன கர்மாந்த கர்மான் தோடு மே தீவிர கர்மாந்தகன போட்டு பந்தாகட்டு கிட்டு வேணும் போட்டு வரின் தெல்மில வடிவு நுசா அப்பே டீசல் லெக்கசிய ஹத்தரட்டு அப்பே தெல்த்து போலி அது எக்கசிய விஷயக்கான வடி விழா தீரும் மே தெல் வடிவீம நிசா ஏ வகேம கேஸ் வடிவீம நிசா ஏ வகேம ஐஸ் மில வடிவீம நிசா ஏ வகேம் படுமில வடிவீம நிசா அது வெனத கியகான வடி ருப்பியா லக்ஷகட்ட வடி முதலாக இக்க டிப்பியாக்கான வடி வேணும் எத்தக்கொடு மே போட்
மாகே அவசான மினுத்து தேக்க
மத்த ரஞ்சித் மத்து பண்டாய மத்துமாய் வினாடி அத்தரத் தென்னிக்கிறது எத்தக்கொட்ட ஏ தெல் மில வடி வேணும் வடி வேணுகோட தீவிர கர்மாந்த பகுதின யாத்ரா ஹிமியாகே சஹாயன்ட ஏ அர்புதி அத்தி விழாத்தீங்க இத்திங் மே தெல்மில மேம வடி வேணும் கியோட் அது ரட்டே தீவிர கர்மாந்தின் தமாய் உசி கர்மாந்தே தீவிர கர்மாந்தே தமாய் ஆர்த்தி உற்பாதனை கரன் அது மே கர்மாந்த திகம் கடா வெட்டணும் ரட்டே விசால அர்புதி அக்கத்தில் ஏசா மம விசேஷம் முக்கியம் அத்துக்கர் ஜனாதிபத்துமா மே கிசிதியாக தன்னதி ஆகாட்ட நிகம் பிரகாசியாக நிகுத்கர அப்பாமனாய் அது மினிசுங்கே ஜீவத்தீம கன ஹெவ்வின ரட்டை பற்றி அர்புத கன ஹெவ்வின விதில் பிரஸ்ன கன ஹெவ்வின அலிமினிஸ் கன ஹெவ்வின மிக் கிசிதியாக கன எத்துமா தொத்த பபா வகை பிரகாச பிரகாச கரல இவெல்லாம் பெஹல அன்னகியா மிகமனே ஜனாதிபதி ஒரு ராஜாசன கதா கரன கூட ரட்டை ஜனதா அவட்ட எம் சகன வடுப்பில்ல பிரகாச பத் கரன்னோ நிகுத் கரன்னோ கியன்னோ මිනිසුන්ගේ ප්‍රශ්න ගැන කතා කරන්න ඕන. තේව කිසි දෙයක් නැතුව අද කිසිම මේ මේ අවුරුද්දක ඇතුළත ගෑස් හොරකම සිද්ධ වුණා. ඒ වගේම සීනි හොරකම සිද්ධ වුණා. ඒ වගේම සුදුළුන් හොරකම්, පොල්තෙල් හොරකම්, මේ සියලුම හොරකම් වලට කිසිම විභාගයක් කරේ නැහැ. මම අත්අඩංගුවට ගත්තේ නැහැ. මේ ගජමිතුරු සමාගම මේ තියෙන අපේ දාපේ තියෙන රටේ තියෙන සම්පත් ඔක්කොම හොරකම් කරලා විනාශයටපත් කරලා අද මේ රට අගාධයකට දැල් දැම්මා. එතුමා ජනාධිපති වුණු ගමන් රටේ අපේ තිබුණ ආදායම බිලියන 600ක් අඩු කරා ගජමිතුරුන්ගේට තිබුණු ධාන කපා දැම්මා. ඒ කපා දැම්ම නිසා තමයි අද මේ රට මේ තත්ත්වයට පත් වෙලා තියෙන්නේ. ඉතින් ඒ වගේ කරු මන්ත්‍රීතුමනි එවැනි ප්‍රශ්න මේ රටේ ඇති කරලා අද මේ රට අසරණ තත්ත්වයට පත් කරලා අද රට විනාශයට පත් වෙලා තියෙනවා. ඒ නිසා මම විශේෂයෙන්ම කියන්න ඕන මේ අලි මිනිස් ගැටුම ගැන. විශේෂයෙන්ම හම්බන්තොට දිස්ත්‍රික්කයේ අපේ වනරක්ෂිතය හෙක්ටයාර් 30,000ක් වනරක්ෂිතයට වෙන් කරලා තිබෙනවා. අද ගොවියෝ දින 100 ගානක් පහුගිය මාසේ සත්‍යග්‍රහණයක් කරා මේ වනරක්ෂිතය රැකගන්න. නමුත් ඒ අවස්ථාව ලබා දෙනවායි කියලා කිව්වා. නමුත් අදට දවස් 24ක් වෙනවා වනරක්ෂිතය රැකගන්න අද උපවාසය දෙනවා. ගොවියෝ රැට ඇවිල්ලා ගොවියෝ ගෙවල් කඩනවා. අලි ගොවි ගෙවල් කඩනවා. ඉතින් මේ වනරක්ෂිතයේ
දීර්ඝ කාලයක් එකතු කළ ඔබට මාට තව විනාඩි දෙකක් තිබෙනවා.
හෙක්ටයාර් 30,000ක් ගැසට් කරලා වෙන් කරලා තියෙනවා මේ ගොවියන්ගේ වනරක්ෂිතේ. වනසක්ෂිතය රැක ගන්න තමයි අද ගොවියෝ මේ උපවාස කරන්නේ. එතකොට එයින් හෙක්ටයාර් 1,654ක් අඩු වෙලා තියෙනවා. ඒවා ගජමිතුරන්ට, ව්‍යාපාරිකයන්ට, හිතවතුන්ට, මංකොල්ලකාරයොන්ට හම්බන්තොට දිස්ත්‍රික්කයේ තියෙන හෙක්ටයාර් 1,654ක් අදාල්ලගේ දෙනවා. ගොවිය කියන්නේ ඒ 1,654 අයින් කරලා හරි ඉතුරු ටික වනරක්ෂිතයට ලබා දෙන්න. එතකොට අලින්ට ඒ අලින්ගේ නිදිබිම අලින්ට තියෙනවා. ගොවියන්ගේ ගොවිබිම රැක ගන්න පුළුවන්. අන්න ඒ නිසා ගරු මන්ත්‍රීතුමනි මේ විශාල ලොකු ප්‍රශ්නයක්. ගිය සතියෙත් මැරුවා, මිනිස්සු මරනවා, අලි මරනවා. මේ ප්‍රශ්න වලට විසඳුම් ලබා දෙන්න ඕන. මේ ජනාධිපතිතුමාට තේරෙන්නේ නැත්නම් ඒකේ ඉන්න ව්‍යුහත්මකේ නායකයෝ ටික හරි ජනාධිපතිතුමාට තේරුම් කරලා දෙන්න ඕන. මේ ඉන්න ධීවර ඇමතුමා ජනාධිපතිතුමා කියන්න ඕන. මේ ලාම්පුතෙල් වැඩි වුණාම පොඩි දීව සුළු ධීවර කාර්මිකය අනාථ වෙනවායි කියලා. බෞද්ධ
යාත්‍රාවන්තුතුමා අවසන් කරන්න ඔබතුමාගේ කාලය අවසන්.
ජනාධිපතිතුමා තේරෙන්නේ නැත්නම් ජනාධිපතිතුමාගේ මල්ලි හිටපු ජනාධිපතිතුමා මේ ගැන හොඳට දන්නවා. එතුමා කියන දේවත් එතුමා අහන්නේ නැහැනේ. එතකොට ඔබතුමාලා කවුරුත් එක්ක අහුවෙලා එතුමාට මේක පහදලා දීලා මේ රටේ තියෙන මේ අහිංසක ධීවරය ගැන, ගොවිය ගැන, කම්කරුව ගැන, බඩකින් ඉන්න අහිංසක මිනිස්සු ගැන කතා කරලා මිනිස්සුන්ගේ මේ සීන මාලිගා මේකට වැඩක් නැහැ. මෙතනට ඇවිල්ලා ගමට ගිහින් බලන්න ගමේ මිනිස්සු කන්නේ නැතුව
අවසන් කරන්න ගරු මන්ත්‍රීතුමනි.
අසරණපත් වෙලා තියෙනවා. ඒ නිසා ගරු කතානායකතුමනි මට අවස්ථාව ලබා දීම ගැන මගේ ස්තුතිය පුද කරමින් කරමි.
ස්තුතියි. මිලඟට රාජිකා වික්‍රමසිංහ මහත්මිය කරු මන්ත්‍රීතුමිය ඔබට විනාඩි 8ක කාලයක් තිබෙනවා. ස්තුති.
උලාසනාරූඪ ගරු මන්ත්‍රීතුමනි තවත් එක් විශාල මහනුවරක් බවට පත්වෙන්න තුරු බලාගෙන හිටිය මානව හිතවාදීයි කියන කල්ලි කණ්ඩායම් වලට අද ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා පිළිතුරු දීලා තියෙනවා. අපි දැක්කා, අපි දන්නවා අවුරුදු එකමාරක් දෙකක් තිස්සේ මේ රටේ කොවිඩ් වසංගතය තුළ යුද්ධයට යහගිය ඒ වසංගතයෙන් රටේ ජනතාව ආරක්ෂා කරන්න මොනයම් කැපවීමක් ඒ වගකීම රටේ ජනතාවගේ නායකයා විදිහට එතුමා ඉෂ්ට සිද්ධ කරාද කියන එක අද ලෝකෙම පිළිගන්නවා. අද විපක්ෂය පිළිනොගත්තට කොවිඩ් වසංගතය තුළ ජනතාව ආරක්ෂා කරා කියලා අද ලෝකෙම පිළිගන්නවා. මේ පුංචි රට ජනතාවගේ ජීවිත ආරක්ෂා කරා ඒ කොවිඩ් වසංගතය තුළ ජනතාව මරණ බියෙන්, රෝග බියෙන් ආරක්ෂා කළා. වැක්සින් කරණය 100%ක් සාර්ථකව නිම කළා. නැවත අරක් ජනතාවගේ ජීවිත ආරක්ෂා කර දීම පිළිබඳව අපි විශේෂයෙන් ජනාධිපතිතුමාට වගේම ඒට දායක වුණු සියලු පාර්ශ්වයන්ට ස්තුතිවන්ත වෙන්න ඕනි. කුහක දේශපාලනය තුළ හොඳ දේ අගය කරන්න එක ගැන අපි කණගාටු වෙනවා. ඒ වගේම තමයි සෞභාග්‍ය දැක්ම යථාර්ථයක් කරන වැඩපිළිවෙල තුළ පහුගිය අවුරුදු දෙකමාරක් පුරා අපි ඒ පහුගිය කාලය පුරා අපිට සංවර්ධනය අපි ක්‍රියාත්මක කරත් අපිට 100%ක් සංවර්ධනය ක්‍රියාත්මක කරන්න බැරි වුණා මේ කොවිඩ් වසංගතය තුළ. අවුරුදු 5ක කාලයක් තුළ අපේ අගමැතිතුමා සඳහන් කරන ආකාරයට අවුරුදු 2ක කාලය විපක්ෂයට දෙමු විවේචනය කර කර ඉන්න. අවුරුදු 3ක් තියෙනවා අපිට ගෙවුණු දෙක අවුරුදු දෙකත් එක්ක එකතු කරලා අපිට පහේ වැඩ ඒ අවුරුදු 3ක කාලය තුළ කරන්න පුළුවන් කියන ප්‍රතිඥාව රටට වගකිය යුතු නායකයා විදිහට ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා ජනතාවට රටේ ජනතාවට ප්‍රතිඥා දීලා තියෙනවා. ඒකට අපි 100%ට 500%කට අහගිය දායකත්වයක් ලබා දෙමින් අපේ වගකීම රටේ ජනතාව වෙනුවෙන් ඉෂ්ට සිද්ධ කරන්න ඉන්නවා. ඊයේ දවසේ තුමා සභාව ආමන්ත්‍රණය කරමින් ජනතාවගේ වත්මන් අර්බුද ඒ අර්බුද වලට විසඳුම් කොහොමද අපි හොයන්නේ, රටේ ජනතාවට සහන දෙන්නේ කොහොමද, රටේ ජනතාවගේ ආර්ථිකය ශක්තිමත් කරන්නේ කොහොමද කියන එක තමයි එතුමා සඳහන් කළේ. මං හිතන්නේ විපක්ෂය අහගෙන ඉඳලා නැහැ, නැත්තම් නිදිමතේ ඉඳලා නිඳ ගිහිල්ලාද කොහෙද විපක්ෂය ඇයට. ඒක තමයි ජනතාව ගැන කතා කරේ නැහැ, අර්බුද ගැන කතා කරේ නැහැ කියන එක නිතරම සඳහන් කරන්නේ. අපි දැක්ක දේශීය කර්මාන්ත ටික හරහා අපේ වැවිලි ශේත්‍රය වගේම අපේ සංචාරක ශේත්‍රය හරහා රටේ ආර්ථිකය ශක්තිමත් කරන වැඩපිළිවෙළ 20-21 කාලේ පුරා අපි පහුගිය කාලේ පුරා කොවිඩ් වසංගතයේ ක්‍රියාත්මක වුණත් අපි ඒ වැඩ කටයුතු ක්‍රියාත්මක කරගෙන ගියා. දේශීය කර්මාන්ත හරහා ගමේ ගෙදර ආර්ථිකය ශක්තිමත් කරන වැඩපිළිවෙල සෞභාග්‍ය ගම්මාන ව්‍යාපෘති හරහා වගේම අපේ අපනයන භෝග විදිහට අපේ ගම්බිරිස් වගාව, කුරුඳු වගාව, කහ වගාව හරහා රටට ආදායම් ගේන්න පුළුවන් විදිහට අපේ කෘෂිකර්මාන්තයට ශක්තියක් දෙමින් ඒ වැඩසටහන හරහා අපේ ආර්ථිකයට මේ අවදානම් ආර්ථිකයක් තියෙන කාලවකවානුවක ආර්ථිකයට විශාල ශක්තියක් වුණා. ඒව තව තවත් ජනතාව අතරට ගෙනියමින් ආර්ථිකය ශක්තිමත් කරන වැඩපිළිවෙලට 20-22 අයවැය හරහා විශාල දායකත්වයක් ලබා දෙමින් ඒ මුදල් ප්‍රතිපාදන වෙන් කරලා තියෙනවා. ඒ වගේම තමයි පහුගිය කාලයේ පුරා සංචාර කර්මාන්තයේ අඩාල වීම තුළ අපේ රටේ ආර්ථිකයට විශාල බලපෑමක් වුණා. අද ඒක ශක්තිමත් කරමින් ආකර්ෂණීය ආකාරයෙන් විදේශිකයන්ට ආකර්ෂණයවත් වෙන ආකාරයට සංචාර කර්මාන්තය අපේ දිස්ත්‍රික්කය තුළ විශාල ප්‍රදේශයක් සංචාර කර්මාන්තයට වර්ධනය කරන්න පුළුවන් ස්ථාන තියෙනවා. ඒ ස්ථානවලට විශාල මුදල් ප්‍රමාණයක් වෙන් කළා. ඒවා නැරඹුම් මැදිරි වගේම ඒ සංචාරක ආකර්ෂණය ගෙන දෙන ආකාරයට වටපිටාව ගොඩනගන්න 20-22 අපිට පුළුවන්කම ලැබුණා. ඒ වගේම ඉදිරියට ඒ කර්මාන්තේ නගා සිටලා අපි විශ්වාස කරනවා වසංගතය නිම වෙලා තියෙනවා, අඩු වෙලා තියෙන හින්දා අපිට සංචාර කර්මාන්තයේ හරහා අපිට ගලාගෙන ආපු විදේශ විනිමය අපිට ලබා ගන්න පුළුවන් මේ අවුරුදු කාලේ පුරා. ඒ වගේම තමයි අපේ විදේශ ශ්‍රමිකයන් 20-21 85,000කට 90,000කට පිරිසක් විදේශගත වුණා රැකියා අවස්ථාවන් සඳහා 20-22 අද ඒක තවත් ඉදිරියට ගිහිල්ලා රැකියා ලබා දීම, විදේශ රැකියා ලබා දීම පෙනී සිටීම වෙනුවෙන් අද විශාල තරුණ පිරිස වගේම අපේ කාන්තාවෝ ඒ විදේශ රැකියා වලට යන්න අද ඒ අවස්ථාව උදා වෙලා තියෙනවා. ඉතින් මේ සියලු දේත් එක්ක අපි බලාපොරොත්තු වෙන්නේ ගමේ ආර්ථිකය හදලා රටේ ආර්ථිකය ශක්තිමත් කරන්න. ඒ නිසා අපිට ඒ වගකීම යුතුකම් ඉටු කරන මොහොතේදී 20-22 තුළ අපිට මුදල් හැම පාදිසියලකම් කොට්ටාශයකටම විශාල මුදල් ප්‍රමාණයක් වෙන් කළා තියෙනවා. ඒ ගමේ ආර්ථිකය හදන්න ජනතාවගේ ආර්ථිකය කොතරම් නම් අමාරුද කියන එක නායකත්වයේ තේරුම් අද නම් තියෙන හින්දා තමයි අද කර්මාන්ත විශේෂයෙන්ම අවධානය යොමු කරන්න ඕනේ. කිතුල් කර්මාන්තය වගේම වේබල් කර්මාන්තය වෙනුවෙන් සහ මැටි කර්මාන්තය වෙනුවෙන් අද විශාල හොඳ ඒ නිෂ්පාදන තව තවත් අලුත් කරලා නිෂ්පාදන අලෙවි කරන්න පුළුවන් ආකාරයට ඒ වැඩි දියුණු
කර්මාන්තතුමිය ඔබට තව විනාඩි දෙකක් කාලයක් ඉතුරු වී තිබෙනවා.
අපේ දිස්ත්‍රික්කයේ ගත්තොත් වගේම රටේ මේ දායකත්වයේ ආකාරයෙන් ඒ අමාත්‍යංශය හරහා ලබලා දීලා තියෙනවා. ඉතින් මේ තුලින් තමයි අපිට ගමේ ආර්ථිකයේ ගෙදර ආර්ථිකයේ කඩා වැටෙන අය අවස්ථාවේදී ඒ දේවල් වැඩි දියුණු කරගන්න පුළුවන් වෙන්නේ. ඒ වගේම සංවර්ධන වැඩ කටයුතු ගත්තොත් විශේෂයෙන්ම කෘෂිකර්මාන්තයේ පැත්තෙන් වගේම අපේ කර්මාන්තයන්ට සහ ආර්ථිකය ශක්තිමත් කරන තව එක අධිරක් තමයි අපේ මාර්ග අමාත්‍යංශයේ හරහා මාර්ග ලක්ෂ්‍ය ව්‍යාපෘති අපිට අධිවේගී මාර්ග කාපට් මාර්ග ගුවන්පාලම් හදලා අද ඒව තවත් ඉදිරියට ක්‍රියාත්මක වෙමින් තියෙනවා. මේක ආර්ථිකයටත් ලොකු ශක්තියක් ලබා දෙන්න මේ හරහා අපිට පුළුවන්කම ලැබිලා තියෙනවා. ඉතින් මේ සියලු දේ තුළ සෞභාග්‍ය දැක්ම තමයි ක්‍රියාත්මක වෙන්නේ. අවුරුදු 3 කාලය තුළ ජනතාව බලාපොරොත්තු වන ඒ සුරක්ෂිත රටක් තුළ සංවර්ධිත රටක් බිහි කරන්න අපිට පුළුවන්කම ලැබෙනවා. මොකද අපිට යුද්ධය නිමා කළ ඊට පස්සේ බෝම්බ පිපුරුණා. හැබැයි ඒ බෝම්බ පිපුරන යුගය නිමා කරේ නැවතත් ගෝඩාපේ රාජපක්ෂ ජනාධිපතිතුමා. අද රටේ ජනතාවට ආරක්ෂාව තියෙනවා. විශේෂයෙන් මත්තු වදුර දුරලන් එතුමා විශාල දායකත්වයක් දුන්න සියලුම ආරක්ෂක අංශ එකතු කරගනිමින් රටේ තනු පිරිස මත් වදුරින් ආරක්ෂා කරන්න එතුමාගේ දායකත්වය දුන්න ඒක ඉදිරියටත් ඒ ආකාරයෙන්ම ඒ ආරක්ෂක අංශ විසින් ක්‍රියාත්මක කරගෙන යනවා. ඒ වගේම එතුමා මතක් කරා තරුණ සහ කාන්තාවන් වෙනුවෙන් නීති ක්‍රියාත්මක කරලා නීතිය ඉක්මනින්ම ක්‍රියාත්මක වෙන ආකාරයට වැඩ කටයුතු සැලසුම් කරලා තියෙනවා කියලා.
කාලය අවසන් මන්ත්‍රීතුමනි, කාලය අවසන්.
සියල්ල යථාර්ථයක් කරන්න අපි විපක්ෂයක් විදියට වගකීතු විපක්ෂයක් විදියට ඔබ රටට ආදරේ නම් රටේ ජනතාවට ආදරේ නම් මේ යහපත් වූ වැඩපිළිවෙල විවේචනය කරන්න පුළුවන්. වැරදි අඩුපාඩු පෙන්වලා දෙන්න පුළුවන්. හැබැයි මේ හරි දේ ක්‍රියාත්මක කිරීමේදී රටේ ජනතාවට ආදරෙන් නම් ඒවට ශක්තිය සේ ආශිර්වාදේ සහ ඔබට දෙන්න පුළුවන් සහයෝගය ලබා දෙන එක තමයි මම හිතන්නේ වගකීතු විපක්ෂයක් විදියට ඔබෙන් වෙන්න ඕනේ. එහෙම නැතුව හාල් නැහැ, භූමි තෙල් නැහැ, පොහොර නැහැ කියලා ජනතාව උසී ගන්වන්න කටයුතු කරන්න නරකයි. හැමදාම අපිට මාධ්‍යවලින් නිෂ්පක්ෂය දෙන්නේ අසුභවාදී සිටිවිලි. මේ අසුභවාදී සිටිවිලින් විදිලා ජනතාවට සුභවාදී සිටිවිලි වලට යන්න රටේ වගකීතු විපක්ෂය විදියට ඔබ කටයුතු කරાવી, අදහස් ප්‍රකාශ කරાવી කියලා අපි විශ්වාස කරනවා. ඒ වෙනුවෙන් ඔබට බුද්ධිය පහළ වේවා කියලා ප්‍රාර්ථනා කර සිටින අවස්ථාව ලබා දීමගේ පිළිබඳව ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා.
ස්තුතියි. අර්ථාග ගෞරව எஸ் வி ராதாகிருஷ்ணன் அவர்கள், உங்களுக்கு 8 வினாடிகள் கொடுக்கப்பட்டுள்ளது.
சபைக்கு தலைமை தாங்குகின்ற தலைவர் அவர்களே, இந்த நிகழ்விலே விசேஷமாக நேற்றைய தினம் ஜனாதிபதி அவர்கள் நிகழ்த்திய கொள்கை பிரகடன உரையானது அவரது தேர்தல் கால மேடைகளிலே உரைகளின் பிரதியாகவும் அரைத்த மாவை அரைப்பது போன்று நாட்டு மக்களுக்கு எந்தவிதமான பிரயோசனம் இல்லாத உப்பு சப்பு இல்லாத உரையை நிகழ்த்தியிருந்தார் என்பதை நாங்கள் தெரியக்கூடியதாக இருந்தது. குறுகிய கால பிரச்சனையை வெற்றிகரமாக எதிர்கொண்டு நிலையான அபிவிருத்தி இடையறாமல் செய்ய வேண்டும் என்று கூறினார். ஆனால் இன்று நடக்கின்ற இந்த காலகட்டத்திலே பல்வேறு பிரச்சனைகளுக்கு, இந்த மக்கள் முகம் கொடுக்கின்ற பிரச்சனைகளுக்கு எந்தவிதமான தீர்வோ அல்லது எந்தவிதமான நடவடிக்கை எடுப்போம் என்பதை அவருடைய பேச்சிலே நாங்கள் எதிர்பார்த்திருந்தோம். ஆனால் எந்தவிதமான பிரயோசனமும் அதில் இல்லை என்று சொல்வதை இந்த நேரத்திலே சொல்ல வேண்டும். இன்னும் சில நாள்களிலே பெட்ரோல் டீசல் இருப்பதாக சொல்லப்படுகின்றது. நாடுகளில் பெட்ரோல் டீசல் இருப்பதாக சொல்லப்படுகின்றது. இந்த நாடு எதிர்நோக்கி இருக்கின்ற பாரிய கனிய எண்ணெய் நெருக்கடிக்கு இந்த அரசு என்ன செய்யப்போகின்றது என்பதை இன்னும் ஒரு சில தினங்களிலே நாங்கள் தெரியக்கூடியதாக இருக்கின்றது. அதற்கு முன்பு அரசாங்கம் கொண்டு வந்தால் அதை நாங்கள் ஏற்றுக்கொள்கின்றோம். பால்மா இன்று இல்லை, கேஸ் இல்லை, இதையெல்லாம் இன்று வரிசையிலே நின்று அல்லது போலிங்கிலே நின்று பெறக்கூடிய சந்தர்ப்பம் தான் இன்று இருக்கின்றது. மக்கள் காலையில் வேலைக்கு போவதா அல்லது போலிங்கிலே போய் நின்று அரிசி வாங்குவதா, பால்மா வாங்குவதா, கேஸ் வாங்குவதா என்ற பிரச்சனை இன்று மக்களுக்கு எழுந்திருக்கின்றது. அதே போல அரசாங்கம் இன்று கட்டுப்பாடு விலை என்பதை இன்று அகற்றியிருக்கின்றது. இன்று பொதுவாக வியாபாரிகள் தாங்கள் இஷ்டப்பட்ட விலையை விற்கின்றார்கள். ஏனென்றால் காலையிலே அரசாங்கம் சொல்லுகின்றது, ஒரு விலையை நிர்மாணிக்கின்றது, பிறகு மாலையிலே சொல்லுகின்றது அந்த விலை கட்டுப்பாடு இல்லை, வேண்டிய விலைக்கு விற்றுக்கொள்ளலாம் என்று. முதலாவதாக சந்தையிலே பொருட்களை தட்டுப்பாடை ஏற்படுத்தி அதற்கு பிறகு விலையை கூட்டுவதுதான் அரசாங்கத்தினுடைய திட்டமாக இன்று இருக்கின்றது. அதே போல வியாபாரிகளுடைய திட்டமாகவும் இன்று இருக்கின்றதை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. இதையெல்லாம் ஜனாதிபதி அவர்களுக்கு தெரியவில்லையா என்பது ஒரு கேள்விக்குறியாக இருக்கின்றது. ஜனநாயகத்தை பற்றி இன்று பேசியிருக்கின்றார். இந்த நாட்டினுடைய ஜனநாயகம் இருக்கின்றது, ஜனநாயகம் இருக்கின்றது என்றால் ஏன் தேர்தலை நீங்கள் ஒத்தி போட்டுக் கொண்டு போய் கொண்டிருக்கின்றீர்கள்? இன்று மாகாண சபை தேர்தல், அதே போல உள்ளூராட்சி சபை தேர்தலை நீங்கள் வைக்கலாம். தேர்தலை வைத்து இந்த ஜனநாயகத்தை நிறுத்துவதற்கான நிலையை செய்ய வேண்டும். அதே போல இந்த நாட்டினுடைய ஒரே நீதி ஒரே சட்டம் என்ற சட்டம் என்று கொண்டு வரப்பட்டாலும் நான் நினைக்கின்றேன் அது நடைமுறையில் இருக்கின்றதா இல்லையா என்று தெரியவில்லை. நாட்டில் ஒரு சட்டம்னா இந்த அதாவது ஒவ்வொரு பகுதிக்கும் அல்லது ஒவ்வொரு மாகாணத்துக்கும் இன்று வேறு வேறு சட்டங்கள் இருக்கின்றதை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. பெரும்பாலும் நாங்கள் வசிக்கின்ற மலையக பகுதியிலே இன்று நாட்டிலே 5000 ரூபாய் இந்த மக்களுக்கு அதாவது அரசாங்க நிறுவனங்களுக்கு கொடுக்கப்பட்டிருந்தாலும் மலையக மக்களுக்கு இன்று அது கிடைக்கவில்லை. சும்மா 80 ரூபாய்க்கு இன்று கோதுமை மாவு கொடுப்பதாக சொல்லி இருக்கின்றார்கள். இது எந்த வகையிலே நியாயம்? இந்த நாடு ஒரு சட்டம் ஒரு சட்டம் ஒரு நாடு ஒரு சட்டம் என்பதை எந்த வகையிலே ஏற்றுக்கொள்ள முடியும்? ஆகவே மனித உரிமை மீறல் இந்த நாட்டிலே இன்று அதிகமாக நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. அதனால்தான் பேச்சளவிலே இந்த நாட்டிலே ஜனநாயகம் இல்லை என்பது கூட அண்மைக்கால செயற்பாடுகளிலிருந்து தெரிய வருகிறது. ஆனால் இன்று சட்டம் ஜனநாயகம் என பெருமைதாக பேசிக் கொண்டிருக்கின்ற நேரத்திலே நாங்கள் ஒரு விஷயத்தை சொல்ல வேண்டும். இந்த நாட்டிலே இருக்கின்ற இன்று கிறிஸ்தவ தேவாலயங்களில் குண்டு வைக்கப்பட்டு வருகின்றன. மலையகத்திலே அக்கரப்பத்தனை பகுதியிலே 3 கோயில்கள் நேற்று முன்தினம் உடைக்கப்பட்டிருக்கின்றன. கடந்த மாதத்திலே ஒரு கோயில் உடைக்கப்பட்டிருக்கின்றது. இவ்வாறு பல கோயில்கள் உடைக்கப்பட்டு மக்களுக்கிடையிலே ஒரு அந்யோன்யமான உறவை ஏற்படுத்தாது பிளவுகளை ஏற்படுத்துவதற்கான நடவடிக்கையை தான் இன்று அரசாங்கம் எடுத்துக்கொண்டிருக்கின்றது. அதே நேரத்தில் வெளிநாடு முதலீடுகளை அதிகரிக்க வேண்டும், சுதந்திர நாடு தன்னாதிக்க நாடு என்று வீரவசனங்கள் எல்லாம் சொல்லுகின்ற ஜனாதிபதி அவர்கள் முதலீடு என்ற பெயரிலே நாட்டை முழுமையாக விற்பதுதான் இன்று ஜீரணிக்க முடியாத ஒரு விஷயமாக இருக்கின்றது. வெளிநாட்டு முதலீட்டாளர்கள் இங்கு முதலீடு செய்ய வேண்டாம், அப்படி செய்தால் நாங்கள் ஆட்சிக்கு வந்த பிறகு அவற்றையெல்லாம் மீட்போம் என்று பல மேடைகளிலே கூச்சலிட்டு இந்த அரசாங்கம் இப்பொழுது நாட்டை கூறு போட்டு விற்பதை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. இன்று கரவளப்பிட்டிய யுக தனவிய மின் நிலையம் அமெரிக்காவுக்கு கொண்டிருக்கின்றது, போர்ட் சிட்டி முழுமையாக சீனாவிற்கு விற்றாகிவிட்டது. தனிப்பாதை தனி பாஸ்போர்ட் என்பது போல இன்று அந்த சீனா நாட்டுக்கு இதற்கு உரிமையாக்கின்ற ஒரு சூழ்நிலை தான் இன்று ஏற்பட்டிருக்கின்றது. முன்பு வியாபாரம் செய்து வந்த போத்துக்கேயர்
உங்களுடைய கடைசி 2 நிமிடங்களாக இருக்கிறது.
இந்த அதே போல உர மானியம் இந்த நாட்டிலே இல்லை. அதே போல பல்வேறு பிரச்சனைகளுக்கு நாங்கள் முகம் கொடுக்க வேண்டிய சூழ்நிலை. இன்று உள்ளூர் உற்பத்திகளை செய்வதற்கு மின்சாரம் தட்டுப்பாடு இருக்கின்றது. பேக்கரியிலே பேக்கரி உற்பத்தி செய்கின்ற நிலைமை இன்று இல்லாமல் இருக்கின்றது. இவ்வாறான பல்வேறு சிக்கல்களுக்கு மத்தியிலே தான் இன்று இந்திய அரசாங்கம் எங்களுக்கு பல்வேறு உதவிகளை செய்வதை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. இன்று இலங்கைக்கு அதிகமான உதவிகளை வழங்குவதிலே இந்தியா தான் முதலிலே இருக்கின்றது என்று நாங்கள் சொல்லிக்கொள்ளலாம். இந்த நெருக்கடியான சூழலில் கூட எரிபொருள் உணவு மருந்துகள் என பல உதவிகளை இந்தியா செய்து கொண்டிருக்கின்றது. அதே போல இலங்கையினுடைய கடனை கூட இப்பொழுது இந்தியா செலுத்துவதற்கான நடவடிக்கை எடுத்திருப்பதாக நாங்கள் அறிகின்றோம். ஆக இவ்வாறான பல்வேறு உதவிகளை செய்கின்ற இந்தியாவினுடைய செல்ல பிள்ளையாக இலங்கை இருக்க வேண்டும் என்பதை தவிர அவ்வப்போது சீனாவினுடைய செல்ல பிராணியாக இருக்கக்கூடாது என்பதை நாங்கள் இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றோம். ஏனென்றால் ஒரு நாட்டினுடைய அந்நிய நாடு என்பது இந்த நாட்டுக்கு மிக முக்கியமானது. அந்த வகையிலே இந்தியா இந்த நாட்டினுடைய இந்த இலங்கை இந்த இந்தியாவினுடைய செல்ல பிள்ளையாக இருந்தால் நிச்சயமாக அவர்கள் உதவி செய்வார்கள். அதே போல சீனாவுடைய செல்ல பிராணியாக இருந்து இந்த உறவை கெடுத்துக் கொள்ள வேண்டாம் என்பதை இந்த நேரத்திலே சொல்லிக்கொண்டு எனக்கு மேலதிகமாக 2 நிமிடம் கொடுத்ததற்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
மிக்க நன்றி. கருகாமினி விளைவிட மந்திரித்துமா இலங்கிட்ட கரு எச் நந்தசேன மந்திரித்துமா உபட்ட வினாடி அத்தக காலையாக தினம் ஸ்துதி
கரு முலசனவான கரு மந்துமினி அத்திகாபித்துமாங் விசிங் இதிரிபத் கரலாத பிரதிபத்தி பிரகாசே சமஸ்தய பிலிபந்தவம கதாகரண தரம் காலையாக நொம்மித்தி நிசா காலின வசையும் வெதகாத்துவேன எக்க காரணா பிலிபந்தவ அதாசி இதிரிபத் கரணமாம் பலாபருத்துவேனம் ඇත්තම මම හිතන අපිට තියෙන තදින්ම දැනෙන ගොවිතැන හරිත ගොවිතැන පිළිබඳව එහෙම නැත්නම් සබා ගොවිතැන පිළිබඳව අධිකාරියන්ගේ සංකල්පය පිළිබඳව මම හිතන්නේ එතුමන් කිව්වා ප්‍රකාශ කරා වගේම තේරුම්ගත් සමහර බොහෝ දෙනෙක් තේරුම්ගත් ක්‍රමේ වරදක් තියෙනවා අන්න ඒ නිවැරදි කිරීම මම හිතන්නේ අපි කාලන වශයෙන් තාමත් වැදගත් කියලා මම කල්පනා කරනවා මේ රට පෙරදිග ධාන්‍ය ආගාරය බවට පත් උනේ කුසිරසායනික පාවිච්චි කරලා නෙමෙයි. සුභාදම් ගෝවිතනත් එක්ක. අන්න මට මතකයි අපි පුංචි කාලේ එකවරක් වී වපුරලා දෙවරක් අස්සන්න ලාගත්තු තත්ත්ව කාලයක් තිබුණා. අපි ඒකට කිව්වේ නිදි කපනවා කියලා. මොකද මේ කුසිරසායනික භාවිතා කරාම ඒ දිවිනි අවස්ථාව ආදම ගන්න බැ ගහ මැරෙන විනාශයටපත් වෙනවා. අද ඒ තත්ත්වයේ ඒවා දිනු කරන්න කවුරුත් උත්සාහ කරේ නැහැ. අපි මුතුන් මිත්තන්ගේ පාරම්පරික ඥානයේ කුසලතාවයන් ඒ වගේ අධ්‍යක්ීම් සම්බන්ධ කරගත්තු අපිට තිබුණා මේ කුසිකාර්මික උප සංස්කෘතිය. ඒ සංස්කෘතියත් එක්ක තමයි අපි සබදාම් ගවිතන හරිත ගවිතන කරේ. එතකොට ඒකට ප්‍රධානම වැදගත් වෙන කාරණේ තමයි කාලය, වගා කරන කාලය. නියමිත වේලාවට වගා කරන්න ඕන. එහෙම අපිට කාල සටහනක් තිබුණා. මේ ඒ අඳුන එක යටද්විද බවට පත් වුණාට පස්සේ ඒ සියල්ලම විනාශ කරලා දැම්මා. ඒ විනාශ කරා විතරක් නෙමෙයි, ඒ නිසා අපරට විතරක් නෙමෙයි, යටත් විද්‍යම් බවට පත් වෙච්චි බොහෝ රටවල් වල බරපතල ආහාර අහේනිකට පත් වෙන සිද්ධ වුණා. අපිට මතකයි අපි දන්නවා කියලා දෙන පොත්පත් අනුව 1940 දශකයේ මේ ලෝකයේ ඉතාම ආර්ථික අර්බුදයක් පැවති රටක් බවට පත් වෙලා තිබුණා. බංග්ලාදේශයේ විතරක් මිලියන 4කට වැඩි ප්‍රමාණයක් ජනගහනය කුසගින්නේ මිය ගියා කියලා පොත්පත්වල සඳහන් වෙලා තියෙනවා. අන්න ඒ වෙලාවේ ඒකට විසඳුමක් හොයන්න තමයි අධිරාජ්‍යවාදීන්ගේ මැදිහත් වීමෙන් මේ කුසිරසායනික හඳුන්ලා දෙන්නේ. කුසිරසායනික විතරක් නෙමෙයි අපේ ගම්වල තිබුණ පාරම්පරික බීජ වෙනුවට දෙමූම් බීජ වර්ග හඳුන්ලා දෙන්නේ ඒකට. අපිට මතකයි අපි කුඩා කාලේ මිටි ගොයමක් අයියා රට කියන බී ගොයම වී වර්ගය හඳුන්ලා දෙනවා. ඒ වගේම යුරියා හඳුන්ලා දෙනවා අපි දන්නවා. අන්න ඒක තමයි අපි හරිත විප්ලවය කියලා කිව්වේ. ඇත්තට ඒ හරිත විප්ලවය නිසා බලාපොරොත්තු වෙච්ච ආදායම ඉහළ යාම ස්ථිර වශයෙන්ම සිද්ධ වුණා. ආදායම විශාල වශයෙන් ඉහළ ගියා. හැබැයි ඒ වගේම වියදමත් ඉහළ ගියා. ඒ විතරක් නෙමෙයි අපේ පාරම්පරිකව පැවතුණු අපේ බීජ වර්ග, දේශීය බීජ වර්ග සියල්ලම විනාශ මුඛයට පත් වෙමින් ගියා. නැත්තර නැතිව තත්ත්වපත් වුණා. ඒ වගේම මුළු ආදායමෙන් 120% තෙල් පොහොර වලට. ඒකින අපි කවුරුත් දන්නේ නැතුව අපේ ගොවියන් බහුජාතික සමාගමේ අන්ධකාරයේ බවට පත් වෙලා තියෙනවා. අපි ගොවිතැන් කරනවා නම් 120% බහුජාතික සමාගම් වලට අපි එහෙම පත් වෙලා තියෙනවා. ඉතින් ඒ වගේම ඒ විතරක් නෙමෙයි අපි බලාපොරොත්තු නොවෙච්ච ආකාරයේ විවිධ බෝන් රෝග වලට අපි මුහුණ දෙන්න සිද්ධ වෙලා තියෙනවා. මෙන්න මේ සඳහා තිරසාර විසඳුමක් ලබා දීමට කවුරුත් උත්සාහ කරේ නැහැ. ඒ කාලේ මේ පහුගිය ඉතිහාසෙම ගත්තාම අපේ බඩගින්න දේශපාලන වාසියට හරවාගත්තු ගියක් තමයි අපි දැක්කේ. එක්කෙනෙක් කියනවා නොමිලේ හා සේරුවක් දෙනවා, තව එක්කෙනෙක් කියනවා නොමිලේ හා සේරු දෙකක් දෙනවා, තව එක්කෙනෙක් කියනවා හඳෙන් හාල් දෙනවා, තව එක්කෙනෙක් කියනවා දාන් රාත්‍ර ලටක් දෙනවා. මෙන්න මේ විදිහට තමයි මේ බඩගින්න ප්‍රොජෙක්ට් එක ගත්තේ. හැබැයි මේකට තිරසාර විසඳුමක් ලබා දෙන්න ඉදිරිපත් වුණු කෙනා තමයි අපේ අධිරාජ්‍යාධිපති ගෝඨාභය රාජපක්ෂ මහත්මයා. ඉතින් එතුමා ප්‍රතිපත්ති ප්‍රකාශයේ තුලින්ම මේ සඳහා විසඳුමක් ලබා දීමට ගත් උත්සාහය පිළිබඳව මම එතරම්මට ගෞරවයෙන් මගේ පුද කරනවා, ඉස්සිත පුද කරනවා. නමුත් අපිට පහුගිය දවස්වල මේ ක්‍රියාත්මක කර බරපතල ප්‍රශ්න වල මූර්ධ දෙන්න සිද්ධ වුණා. එකක් තමයි රට පුරාම උද්ඝෝෂණ ඇති වුණා. කූරවල නිසරු බවක් දකින්න පුළුවන් කම සරුභාවයෙන් නැත්තට නැති වෙලා ගියා. ආදායම 5-4 වැටුණා. මේ සියල්ලම සිද්ධ වුණේ ප්‍රතිපත්ති වරදක් නෙමෙයි, මේ ක්‍රියාත්මක කරපු ආකාරයේ තිබුණ වරදක්. ඉතින් මේ නිසා ක්‍රියාත්මක කිරීමේ නිවැරදි වැඩ පිළිවෙල ඇත්තට සමාජය තුළ ක්‍රියාත්මක වුණේ නැහැ. ඉතින් ඒකේ ප්‍රධානම කාරණය තමයි කුසිකර්මය කියන්නේ හරිත කුසිකර්මය කිව්වත්, කාබනික කුසිකර්මය කිව්වත්, සබදාම් කුසිකර්මය කිව්වත් මේක කුසිකර්මය කියන්නේ සංස්කෘතිය, ඇග්‍රිකල්චර්. දැන් ඇග්‍රිකල්චර් නෙවෙයි, දැන් ඇග්‍රි සයන්ස්, දැන් විද්‍යාවක් තියෙනවා. කල්චර් සංස්කෘතිය තමයි වැදගත් වෙන්නේ. සංස්කෘතිය තමයි කාසටහනක් පවත්වාගෙන යන්න ඕන, පවතිනවා. ඒක අපි හදන්න ඕනේ, හැදිලා තියෙනවා. ස්වභාව ධර්ම කාසටහන හදලා දීලා තියෙනවා. අපි දන්නවා අපේ ගම්වල කැලේ ගිල බැලුවම මේ නගරයට තේරෙන්නේ නැති වෙයි. ගමේ බැලුවම කාලෙකට යට පැල වෙනවා, කාලෙකට ගස් හැදෙනවා, කාලෙකට දළු දානවා, කාලෙකට මල් පිපෙනවා, කාලෙකට පළ හැරෙනවා, කාලෙකට කොළ හැලෙනවා. ඒක ස්වභාව ධර්මයි. ඒ ස්වභාව ධර්මයේ ඒ කාලසටහන තමයි අපිත් අනුගමනය කරන්න ඕනේ. ඒ වගේම තමයි සත්තු අපේ භෝගවලට හානි කරන කෘමීන්, පළගැටියන්, ඒ වගේම දලඹුවන්, කීඩෑවන්, කුඩිත්තන් මේ සියල්ලම බෝ වෙන කාලයක් තියෙනවා. එතන ඒ කාලේ ඒගොල්ලත් බෝ වෙන එක එක්තරා වකවානුවක. ඉතින් මේ කාලසටහන නිවැරදි පාවිච්චි කරා නම් අපිට ඒ සත්තු බෝ වෙන කාලයට අපේ ඒවට හානි නොවෙන විදිහට පවත්වන්න යන්න පුළුවන්. ගොයම් මැස්ස බෝ වෙන වෙලකට අපේ ගොයන් ටික පීදිලා තියෙනවා නම් හානියක් වෙන්නේ නැහැ. දේනා දලඹුවා බෝ වෙන වෙලාවට අපේ සාකේ මෝරලා තියෙනවා නම් හානියක් වෙන්නේ නැහැ. ඒකට කාලසටහනක් තියෙනවා. අපි සිංහල මාස ක්‍රමයේ ගත්තාම අපි හදලා නැහැ ඒක. දැන් පවතින දෙයක්. වප් මහ කියන්නේ වපුරන මාසෙ. උන්වප්මාගෙන උන්වපුර්ණමාස වප්මාගෙන නීවපුර්ණමාස උන්වප්මාගෙන උන්වපුර්ණමාස එතකොට මේ ඒ ඒ වෙල වපුරනවා නම් අර අර සතුන්ගේ මෙල හානි මේ ඒ වගාවට වෙන්නේ නැහැ. ඉතින් කාල සටහන යල කියන එක මහා කියන එක ඊටාම් පැහැදිලි වඳුර ගන්න ඕන. එහෙම වෙන්නේ නැහැ. දැන් යල මහා කියන එක තීන්දුව වෙන්නේ හැබැයි වතුරු දෙනන් යල. දැන් එහෙම නෙමෙයි. යල කියලා කියන්නේ සූර්යා ලංකාවෙන් කරකටක නිවර්තනයට යනවා නම් යන කාලය තමයි යල. සූර්යා ලංකාවේ මකර නිවර්තන යන කාලයේ දිරණ එක තමයි මහා. එතකොට මේ යල මහා දෙක හරියට බලා කරනවා නම් කවදාකවත් බැලඩ් රෝග ඔය බරපතල විදිය රෝගාබාධවලට අපේ වගාවන් ලක් වෙන්නේ නැහැ.
ඔබතුමාගේ අවසාන මිනිත්තු දෙක.
ඒ නිසා අනිවාර්යයෙන්ම මේ මේ ක්‍රියාත්මකද මේ කාල්සරණ අනු ක්‍රියාත්මක කරන අද මේ කුසවිද්‍යාවට ඒ සංස්කෘතිය නැහැ. කුසවිද්‍යාව කල්පනා කරන්නේ බී තියෙනවා නම් බීජ තියෙනවා නම් වතුර තියෙනවා නම් පැල කරනවා පැල කරා ඊට පස්සේ තෙල් පොවර ගහනවා වගාව හදනවා කියලා. එහෙම තමයි බලාපොරොත්තු වෙන්නේ. හැබැයි එහෙම කරන්න බෑ. කවදාකවත් එහෙම කරන්න ගියාම හැමදාම කෘෂි රසායනික බලනාස කරෙල්ලා ඉන්නවා මිස මේ වසවිසෙන්තර ගොවිතරන් අපිට කවදාකවත් ආහාරයක් බලාපොරොත්තු වෙන්න පුළුවන් කමක් නැහැ. මෙන්න මේ නිසා තමයි අපි මං හිතන්නේ අද අපේ කාබනික පොහොර වගාව ගැන හරිත වගාව ගැන ජනතාවට කියනකොට ඒ ජනතාව බේබිලොන් දන්න අය ඉතාම අල්පේ ඉන්නේ. එහෙම දන්නවත් දන්නෙත් නැහැ. මොකද අපි කවුරුවත් ඒක ඉගෙන ගන්න අපි ඉගෙන නැති ඉන්නේ. මේ රසායනික පොහොර දබ්බි භාවිත කරන හැටි වල්නාශක විනාශක රසායනිකව භාවිත කරන හැටි ඒවා තමයි ඉස්කෝලේ ගන්නේ. එහෙම භාවිත කරන්නේත් එහෙම. එහෙනම් මේකේ පළවෙනිම කාරණය තමයි අද අපේ ගොවි ජනතාවට ඒ පිළිබඳව දැනුවත් කිරීම කරන්න අවශ්‍ය වෙනවා. ඒ ජනතාව දැනුවත් කරලා කත්තත්තේම ජනතාව දැනුවත් කරනවා නම් නිවර්දිත කාබනික පොහොර හදනවා නම් කරන්න පුළුවන්. පහුගිය දවස්වල අපි දැක්කා මා විශාල ප්‍රමාණයක් විශාල වශයෙන් කාබනික පොහොර හදන්න කියලා මුදල් රජයෙන් වියදම් කරා. හැබැයි ඔක්කොම ගොවිය කරේ මොකද්ද? කොළ රොඩු ගොඩක් අරගෙන කොළ තින්න එකක් වහලා තියෙනවා. දැන් කුඹුරේ ගොයම් පීදෙනවා. ආණ්ඩුවට පෙළපාලිනවා. පොතර සල්ලි වැඩිලා තියෙනවා. හැබැයි රොඩු ගොඩ එතනම. රොඩු ගොඩ එතනම. ඒ කාබනික පොහොර පිළිම දන්නේ නැහැ. අද ඒ නිසා කාබනික පොහොර පිළිම දැනගන්න නම් කාබනික පොහොර වලින් මුළු සත්හා සාක කොටස් මේ සුද්ධ ජීවීන් මාර්ගයෙන් හියුමස් තත්ත්වයට පත් කරගන්නවා කියන කාරණේ පිළිබඳ හොඳ අවබෝධයක් ගන්න පිරිසක් එක්ක මේක කරන්න. ඒ පිරිසක් නැතුව කරන්න වෙයි. ඇත්තටම අපි සතුරු වෙනවා. උතුරු බඳ පළාතේ වැඩසටහන් කීපයක්
ඔබතුමාගේ කාලය අවසන්.
තව විනාඩියක් වැඩසටහන් කීපයක් සිද්ධ වෙනවා. විශේෂයෙන් අපි ඉඩම් ඇමතුමා චන්සේ ඇමතුමා එතුමා LRC එක යටතේ හොඳ කාබනික පොහොර නිෂ්පාදන ක්‍රියාවලියක් කරගෙන යනවා. ඒ වගේම අපේ ආණ්ඩුකාරතුමා උතුරු බඳ ආණ්ඩුකාරතුමා වැඩසටහන් දෙකක් ක්‍රියාත්මක කරනවා. එකක් කාබනික පොහොර වැඩසටහන කරනවා. අනිත් එක ඉන්දියාවේ මේ සුද්‍රජීවීන් භාවිත කරලා මේ සිදු කරන සුද්‍රජීවීන් හරහා පරිසරයේ තියෙන සාක පෝෂක සාකච්ඡා ලබා දීම සඳහා වැඩ කරන සුභාස් පලේකාරතුමන්ගේ වැඩසටහන මම දන්නේ අද උතුරේ බොහෝ තැන්වල ක්‍රියාත්මක වෙනවා. ඒ වැඩ පිළිත් උතුරු මැද පළාත් සභාවේ ක්‍රියාත්මකට ආරම්භ කරලා තියෙනවා. මම හිතන්නේ මෙන්න මේ වගේ වැඩසටහන් පිළිබඳව ගොවි ජනතාව දැනුවත් කරලා ඒ දැනුවත් කිරීම හරහා මේ වැඩ පිළි ඉස්සරහට ගෙන ගියොත් එහෙම අපිට මේ කෘෂාසයෙන් තොරව ඉතාම සාර්ථක අස්සන ලබා ගන්න පුළුවන්කම තියෙනවා. එහෙම නොමැතිව අපි කවදාකවත් මේක කොළඩු වහලා කාබනික පොහොර හදන්න විතර හරියන්නේ නැහැ. ඒ නිසා අනිවාර්යයෙන්ම තෝරාගත්තු පිරිසක් මේ කාබනික පොහොර හදන්න ඕන. අද තමුන්නාසෙත් ගොවිතැන් කරගෙන යනවා. කුඹුරෑට ගියොත් බලන්න පුළුවන්.
ස්තුතියි. මම කාලය අවසන්.
නියර දිහා බැලුවාම පේනවා සමහර අය නියරෙන් මඩ තියලා හද. සමහරු නියර රහිනවා. සමහර කෙනෙක් මැෂින් එකෙන් කපන තනකොළ. තව කෙනෙක් වල්නාසෙත් ගන්නවා. වල්නාසෙත් ගහපු මිනිහගේ මැෂින් එකෙන් තනකොළ කපපු මිනිහගේ කාබනික පොහොර හදලා බලාපොරොත්තු වෙන්න බෑ. බලාපොරොත්තු වෙන්න පුළුවන් ආහාර නියර බඳලා ගොවිතැන් කරන ගොවියගෙන් බලාපොරොත්තු වෙන්න පුළුවන්. ඒ නිසා ගොවියන්ට ගොවිතැන් කරන කෙනාට දැනුමත් දෙනා හරහා පොහොර නිෂ්පාදනය ලබා දෙන්න කියලා මම යෝජනා කරනවා.
ස්තුතියි. බොහොම ස්තුතියි. මිලඟට ගරු රෝහණ බණ්ඩාර විජේසුන්දර මන්ත්‍රීතුමනි ඔබට මිනිත්තු 5ක කාලයක් තිබෙනවා.
මට මහා අපේ මහලකම්තුමාගේ අජිත් මද්දු බණ්ඩාරමතුමාගේ වෙලාවෙ විනාඩි දෙකක්
කාලය අනිත් අයට ලබා දුන්නා මීට කලින්.
ඔව්. ගරු මූලාසන ඔබ නැ ගරු මන්තුමනි මම හිතන්නේ අපි වසර ආරම්භයේම අපේ කරුණේ ජනාධිපතිතුමාගේ මූලාසන කතාවට උත්තර බඳින දවස. මම හිතන්නේ මේකට තියෙන උනන්දුව මේ කතාවේ ඇති වැදගත්කම තේරෙනවා. අපේ ආණ්ඩු පක්ෂ දිහා බලපුවාම සියලුම පුටු පෙළි ඔක්කොම හිස්. මේ පෙළි ඔක්කොම හිස්. ඒ වගේම අපි Facebook එකට ගිහිල්ලා බැලුවොත් මේ පිළිබඳ ජනතාගේ මේ ඒ තමයි පාර්ලිමේන්තුවේ ප්‍රතිඵලය. ඒ වගේම තමයි Facebook එකට ගිහිල්ලා සමාජයේ ජනතාවගේ රියැක්ෂන් එක කොහොමද කියලා බැලුවා නම් ඔක්කොගෙම තියෙන hina moonu.
අති බහුතරයේ 75%කට වැඩිය ජනාත්මාය කතාව පිළිබඳ තියෙන හිනා මුණු තමයි හැම කෙනෙකුම දැල්සා. මම ජනාත්මාය කතාවට එකඟ වෙන්න කැමතියි. එතුමා කියන කාරණාවක් පිළිබඳ අපි කතා කරනවා. මම එතුමාගේ කතාවේ ආරම්භය ගත්තාම එතුමා කියනවා මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන හැම දෙනාමත් වගේම එතුමා ඇතුළු සියලු දෙනාම ජනතා ඡන්දයෙන් පත් වෙච්චි අපි ජනතාවට වග කිය යුතුයි කියලා. ඒ වගේම එතුමා කතාව අවසන් කරනකොට කියනවා ඒ වෙනුවෙන් මෙරටේ සියලුම ජනතාවගේ සහ මේ පාලනය කරන හැම කෙනෙක්ගේම උදව් උපකාර බලාපොරොත්තු වෙනවා. අපි ලැහැත්ති මේ රට මේ ගිලිලා තියෙන තත්වෙන් ගොඩ එන්න මෙරට විපක්ෂ නියෝජනය කරන සහ ජනතාවට හිතවාදී ජනතා නියෝජිත විදිහට උදව් කරන්න ලැහැත්ති. හැබැයි මෙරටේ මෙතුමා උදව් උපකාර ඉල්ලන්නේ මොන කාරණයක් වෙනුවෙන්ද? දැන් මෙතුමා දැන් කතා කරන මේ අවුරුද්දේ 20-22 වසර කියන්නේ මේ රටේ ආහාර සුරක්ෂිතතාවයේ තහවුරු කිරීමේ වාසිය බවට පත් කරමු කියලා. හැබැයි එතුමාට මතක නැහැ 20-21 එතුමා ගත්ත ඔලොමොට්ටල තීන්දුව නිසා මේ රටේ ගොවි ජනතාව දැන් ඒ අතරෙම එතුමා කත ආරාධනා කරන අර එතුමා පත් වෙනකොට චිත්‍ර ඇඳපු එතුමා පත් වෙනකොට පුරන් කුඹුරු අස්සද්දපු අයටත් එන්න කියලා තවත් කුඹුරු අස්සද්දන්න. හැබැයි මේ රටේ කුඹුරු කරගෙන මේ රටේ ජනතාවට බත සපයගෙන මේ රටේ ආහාර සුරක්ෂිතතාවයේ තහවුරු කරපු ගොවියා කණෙන් අල්ලලා කුඹුරෙන් එළියට ඇදලා දාලා ඒ ජනතාව හේමත් කරන තත්නම් අහේනියට පත් කරලා ඒ කටයුතු කරපු අපේ නායකතුමා දැන් අද ඇවිල්ලා පාර්ලිමේන්තුවේ ඉල්ලා කියනවා මේ 20-22 වසරේ එන්නලු මේරට ආහාර සුරක්ෂිතතාවය තහවුරු කරන්න. සහවුරු කරන්න දෙයක් අමුතුවෙන් තිබුණ නැහැ. ඔබතුමා ගත්ත මේ තීන්ද නිසා මේ කාරණේ රටට අහිමි වුණා. ඒ නිසා මේ වසර 20-22 වසර ණයට ඉල්ලගෙන හරි ඇවිල්ලා චීනෙන් හරි අරගෙන ඇවිල්ලා මේරටේ ආහාර ජනතාවගේ ආහාර අවශ්‍යතාවය සපුරන්නයි තියෙන්නේ. ඒ නිසා මේ අවුරුද්දේවත් කී අවුරුද්ද කරපු ගොන් වැඩ ටික නොකර ජනතාවට පොහොර ටික දුන්නොත් ගොවියට පොහොර ටික දුන්නොත් 20-22 යහදල කන්නේ ඉඳලා අපිට පුළුවන් වෙයි අවසාන අවුරුද්ද මේ අවුරුද්දේ අවසාන කාර්තුවේ මේරටේ ජනතාවට අවශ්‍ය කරන බත් ටික සපය ගන්න. එහෙම නොවුනොත් මේරට සාගතයකට මුහුණ දෙන එක මේරටේ ගොවි ජනතාව කුෂ්කර්මයේ අතහැරලා පලා යන එක මේරටේ ජනාධිපතිවරයාට මේ සක්කරටවත් වරක් ගන්න බෑ. ඒ නිසා තවත් මේ හරිත කුෂිකර්මාන්තය කියන දේ තවත් ඔළුවේ තියාගෙන ඒ නිසා මේ කටයුතු කරන්න එපා කියන කාරණේ අපි ජනාධිපතිවරුන් ඉල්ලනවා. ඒ වගේම මෙතුමා කතා කරනකොට අපි කැමැති උදව් කරන්න මෙතුමා ගොවි ජනතාවගේ මේ කරපු වැරද්දට සමාව ඉල්ලුවා. ඒ වගේම මේ වැරද්ද නිසා බැටකාපු ආදරණීය ගොවි ජනතාවට සහනයක් දෙන්න වන්දි මුදලක් ලබා දෙන්න මෙතුමා යෝජනා කරලා තිබුණා නම් අන්න අපි ලැහැත්ති මෙතුමාට උදව් කරන්න. ඒ වගේම මෙතුමා මේ යෝජනා කරනකොට මෙතුමා කතා කරනනම් ඔව් මගේ අතින් වෙච්ච වැරදි අවුරුදු දෙකේ මං අතින් වෙච්ච වැරදි මං අඩුපාඩු ටික හදාගන්න ලැහැත්ති අපිට උදව් කරන්න කියලා. එහෙම කියලා සීනි බදු වංචාවට ලක් වෙච්චි ඒ මුදල් ටික මේ රටේ මහ භාණ්ඩාගාරයට එකතු කරලා දෙන්න. ඇන්ටිජන් බදු වංචාවට ලක් වෙච්ච මුදල් ටික මේ රටේ භාණ්ඩාගාරයට එකතු කරලා දෙන්න. පොල් තෙල් බදු වංචාවෙන් වෙච්ච දේවල් ඒ වගේම පොහොර නොරට නිකම් මේ රටෙන් කාබාසි නගර මුදල් ටික නැවත මේ රටේ භාණ්ඩාගාරයට ගෙනත් දෙන්න මම ක්‍රියා කරනවා. ඒ නිසා මාත් එක්ක අත්වල් බඳ ගන්න කියලා උතුමා කිව්වා නම් ඒක සත්භාවයෙන් ක්‍රියාව ඔප්පු කරලා පෙන්වුවා නම් මේරටේ විපක්ෂයක් නැහැ. හැමෝම මේරටේ අනන්‍යතාවය වෙනුවෙන් මේරටේ අනාගතය වෙනුවෙන් මේරටේ ආහාර සුරක්ෂිතතාවය වෙනුවෙන් මේරටේ උන්නතිය වෙනුවෙන් අපි සියලු දෙනා උදව් කරන්න ලැහැත්ති. ඒ වගේම ගොවියාද කුඹුරෙන් ඇදලා එළියට දාලා දෙන උතරක් නෙමෙයි. අද ගොවියාට කුඹුරට යන්න බෑ. කුඹුරට පොහොර මිටියක් ගෙනියන්න බෑ. පොහොරත් නැහැ. අඩුම තරමේ කුඹුරට ගිහිල්ලා එන්න බැරි තත්ත්වයට අද පත් කරලා තියෙනවා.
ඔබතුමාට තව විනාඩි දෙක කාලයක් ඉතුරු වෙති වෙනවා.
තව තහවුරු කරන්න කියලා.
තව විනාඩි දෙකක් ඉතුරු වෙති
වෙනවා. ඉතිරි කරන්න කියලා. ඔද පොලිස් ස්ථාන ඇති කරලා තියෙන හැම ගමකම ඒ කට්ටියට දීලා තියෙනවා ටාගට් එකක්. ඒ කට්ටිය කියනවා අහවල් පෑයේ සිට අහවල් පෑය දක්වා රථ වාහන නඩු මෙච්චරක් ගන්න ඕනේ. අහවල් පෑයේ ඉඳලා අහවල් පෑය දක්වා බීමත් වියදුරන් මෙච්චරක් ගන්න ඕනේ. එහෙම කියපුවාම කැලය ඇස්සේ ඉඳගෙන කුඹුරේ ඉඳලා එන නියර පාරේ එන අඩි පාරේ ඉඳලා පොලිසිය මුර කරනවා. ඒ කරලා අද ගොවියට කුඹුරටවත් යන්න බැරි තැනට හැම තැනම පොලිස් ස්ථාන ඇති කරලා මේ කට්ටිය කියන මේක ජාතික ආරක්ෂාව තහවුරු කරන්නවත් වෙන කාරණයකටවත් නෙමෙයි. මේරටේ ආදායම් උත්පාදනය කිරීමේ මාර්ගයක් විදිහට පාවිච්චි කරන වෙනදා අපි දැකලා තිබ්බේ ශ්‍රී ලංකා රේගු ආදායම් පුදෙන මාර්ගයක් ශ්‍රී ලංකාවේ දේශීය ආදායම් බදු දෙපාර්තමේන්තුව සුරාබදු ආයතන විතරයි අපි කලින් දැකලා තිබුණේ. මේරටේ ආදායම් උත්පාදන මාර්ගය අද මේරටේ ශ්‍රී ලංකා පොලිසියත් මේ රජය ආදායම් උත්පාදනය කරන මාර්ගය බවට පත් කරලා ගොවියට ගහෙන් ඇදිච්ච මිනිහට ගොනානින වගේ කටයුතු කරන වගේ මේ පොලිසියට පත් කරලා ඉන්න නිලධාරී මාතුරුන්ට කණ්ඩ තැනක් නැහැ. වැසිකිලියන්න තැනක් නැහැ. එයාගේ කිසිදු පහසුකමක් නැහැ. ඒ ඇයට අද වෙනකොට පොලිසියටම තියෙන එක ත්‍රිවිල් එකයි එක බයික් එකයි එකලා දිනවා මේ චා පහසුකම් ටික සපයන්නේ. ඒ නිසා මේ කට්ටිය අපරාධකාරයෙක් කරගෙන ගිහලා දැරියලාවත් කූඩුවේ දාලා කූඩුවක් නැහැ. ඒකනේ පැනලා ගියොත් මෙයාලගේ රැකියාවට අපසරණයි. ඒ නිසා මේ වගේ කටයුතු කරන තත්ත්වයකට තමයි මේ රට අදපත් කළ දෙ නිසා අද මේ රටේ ගවටාබේ රාජපක්ෂ මහත්මයාගේ මූලාසන කටාව ඉඳලා සම්පූර්ණම මෙතුමගේ සෞභාග්‍ය දැක්ම සෞභාග්‍ය ඉදිරි දැක්ම සහ ඇතුළු සියල්ල මේ සම්තිත්‍යයක් මෙතන කතා කරා මිසක් ඒක ඇවිල්ලා අර පොඩි එකාගේ රචනාව වගේ දැක්මක් පමණයි නැත්නම් එතුමගේ අදහස් මාලාවක් පමණයි ඒක මේ රට යථාර්ථයක්
බවට පත් කරනවා. මේ වැඩ පිළිවෙලක් අවසන් කරන්න.
ඒ නිසා වැඩ පිළිවෙලක් ඉදිරිපත් කරනවා නම් ඒ වෙනුවෙන් කැපවීම කරන්න ලැහැත්ති නම් අපි විපක්ෂය කිදෙල ලැහැත්ති කියන කාරණේ මේ රටේ මේ අලුත් අවුරුද්ද 2022 වසරේ මේ සියලු අභියෝග ජයග්‍රහණය කරන්න අපේ සහයෝගය අවශ්‍ය අපි දෙන්න ලැහැත්ති කියන කාරණේ මතක් කරමින් ශ්‍රී ලංකා වාසී හැම දිනාටම ලැබුවා වූ වසර සියලුම අභියෝග ටික ජයග්‍රහණය කරගෙන තමන්ගේ ජීවිත සුඛිත මුක්ත කරගන්න පුළුවන් වාසනාවන්ත වසරක් බවට පත් වෙන්න කියලා ප්‍රාර්ථනා කරමින් මම කියන බොහොමත්ම ස්තුතියි.
ස්තුතියි. මිලඟට ගරු අනුර ප්‍රියදර්ශන යාපා ඔබතුමාට විනාඩියක කාලයක් 11ක කාලයක් ඉතුරු වී තිබෙනවා.
මූලාසන ආරූඪ සභාපතිතුමාගෙන් අවසරයි. ඇත්ත වශයෙන්ම මෙම ප්‍රතිපත්ති ප්‍රකාශය ඉදිරිපත් කිරීම සිදු වෙන්නේ බ්‍රිතාන්‍ය සම්ප්‍රදාය අනුව ඒ ජනාධිපතිවරයා විසින් මේ ආණ්ඩුවේ ප්‍රතිපත්තිය තමන්ගේ පාර්ලිමේන්තුව ඉදිරිපත් කරන ආකාරය තමයි අපි දැක්කේ. එවැනි ප්‍රතිපත්තියක් ඉදිරිපත් කිරීමේදී ඕනෑම ජනාධිපතිවරයෙක් තමන්ගේ දීර්ඝ කාලීනව තමන් බලාපොරොත්තු වෙන අදහස, ඒ වගේම කෙටි කාලීනව බලාපොරොත්තු වෙන අදහස සහ රටක ඔහු විසින් ක්‍රියාත්මක කරන වැඩපිළිවෙල පිළිබඳ සාමාන්‍යයෙන් ඒ කාරණාව ඉදිරිපත් කිරීම ස්වභාවිකයි. ඉතින් ඒ අනුව මම හිතනවා එතුමාගේ මුළු කතාවම සාරාංශය ඇති ගන්න නැතුව මම ඒ දේශනයේ දැක්වෙන ප්‍රධාන කරුණු කීපයක් ගැන මගේ අවධානය යොමු කරන්න. එතුමාහි පිටු 17 සහ 18 වල ලංකාවේ අද තිබෙන ආර්ථික ගැටලුව පිළිබඳ විග්‍රහයක් කරන්න කරලා තියෙනවා. අපි දන්නවා විශේෂයෙන්ම මේ කොවිඩ් වසංගතය නිසා අපේ රටේ ප්‍රධාන ආනය අපනය ආනයන ආදායම් මාර්ග දෙකක් අපිට අහිමි වුණා. එම නැත්තං අඩු වුණා. ඒ තමයි සංචාර කර්මාන්තයෙන් ලැබෙන ආදායම. ඒ වගේම විදේශ ප්‍රේෂණවල හිගයක් නිර්මාණය වුණා. ඉතින් මේ මම හිතන්නේ අපි අද මේ අපිට සිද්ධ වෙලා තියෙන දේ ගැන බැලුවොත් මේ ආණ්ඩුවටම මුළුමනින්ම වරද පැටවීමට මම නම් සූදානම් නැහැ. මම මේ රටේ බොහෝ කාලයක් ආණ්ඩු කරපු හැම ආණ්ඩුවක්ම ගත්ත සමහර ප්‍රතිපත්ති තීන්දුව පිළිබඳව යම්කිසි අදහසක් මේ සභාවේ තියන්න මම කැමතියි. බොහොම විවෘතව මේ සාකච්ඡාවක් හැටියට විශේෂයෙන් ඔබ දන්නවා අපේ වාගේ රටක ප්‍රධාන ආදායම් මාර්ග දෙක තමයි සංචාර කර්මාන්තය සහ විදේශ ප්‍රේෂණ. මම මේක සඳහන් කරන්නේ එක්තරා විදිහක අවිනිශ්චිත ආදායම් මාර්ග හැටියට. අපි මේ අවිනිශ්චිත ආදායම් මාර්ග මත දැන් අවුරුදු 20කට වැඩි කාලයක් අපේ ආර්ථිකය රඳවලා තිබිලා තියෙනවා. ඉතින් ඒ නිසා කොවිඩ් වාගේ ප්‍රශ්නයක් ඇති වෙලා ඒ ආදායම අහිමි වුණාම අපිට සම්පූර්ණයෙන්ම අපේ විදේශ ප්‍රේෂණ කිරීම මේක බලපානවා. ඒ නිසා ඇති වෙලා තියෙන දැවැන්ත හිගයට මේ කටයුත්ත බලපාන බව මම කියන්න කැමතියි. ඒ නිසා මම කල්පනා කරනවා රටේ ප්‍රතිපත්ති සම්පාදකයෝ දීර්ඝ කාලයක් තිස්සේ මේ මතම යැපෙන්න යෑම ඉතාම භයානකයි කියලා. අපි දැන්වත් තීන්දුව කරන්න ඕනේ අපි මේ මූලික කාරණා දෙක මත යැපෙනවද එහෙම නැත්නම් වෙනත් ආකාරයකට අපි අපේ ආනයන අපනයන ආදායම් වැඩි කරගන්න අපි ක්‍රියා කරනවද කියලා. ඉතින් ඒ නිසා මම හිතනවා අපි ලංකාවේ දියුණු කෘෂිකාර්මික ක්‍රමයක් නිර්මාණය කිරීම සහ අපනයන කෘෂිකර්මාන්තයක් ගැන මීට වඩා වැඩි බරක් තැබීම මේ කරුණු ගැන මම හිතන්නේ මේ ප්‍රතිපත්ති ප්‍රකාශය කියනවා ඒක කළ යුතු දෙයක්. ඉතින් ඒ නිසා මේ කාරණා එක පාර්ථ කරන්න බැරි දෙයක්. ඒක යම් කාලයක් අවශ්‍යයි. ඒ නිසා අද අපිට මූලද තියෙන ප්‍රධාන කාරණාවකට يعني විදේශ විනිමය හිගය පිළිබඳ අපි අවධානය යොමු කරන්න ඕනේ. මං හිතන්නේ විරුද්ධ පක්ෂ කිසිම කෙනෙක් මේ කාරණය සාක්ෂාත් කරගන්න ආකාරය ගැන මේ දක්වා කතා කරනවා මම දැක්කේ නැහැ. අපි දන්නවා එක පැත්තකින් අපි ඒ දේ කරන ගමන්ම අනිත් පැත්තෙන් අපිට වෙනස් කළ යුතු දේශීය අංශ ගොඩක් තියෙනවා. මම කියන්න කැමති විශේෂයෙන්ම අපේ රටේ දීර්ඝ කාලයක් අපි මේ ආර්ථිකයේ මර්මස්ථානයන් රාජ්‍ය සන්තකව තබා ගත යුතුයි කියලා අපි මතයක් දරුවා. මේ මතය මං හිතන්නේ ආණ්ඩු කරපු හැම පක්ෂම වාගේ කටයුතු කෙරුවා. ඒ මර්මස්ථාන වලට අවශ්‍ය කරන වෙනස්කම් එහෙම නැත්නම් ප්‍රතිපත්තිමය වෙනස්කම් කිරීමට අපිට අසමත්කමක් ඇති වුණා. විශේෂයෙන්ම විදුලි බල මණ්ඩලය, තෙල් සංස්ථාව, දුම්රිය ලංගම, තැපැල් සේවය, ශ්‍රී ලංකන් ගුවන් සේවය මේ ආදී වශයෙන් අපේ දේශීය ආර්ථිකයට විශාල බලපෑමක් එල්ල කරන, ඒ කියන්නේ විදේශ ආර්ථිකයත් එක්ක බැඳුණු මේ ආයතන සම්පූර්ණයෙන්ම කලමනාකරණය කිරීමේ අඩුපාඩුවක් අපිට දීර්ඝ කාලයක් අපිට පේනවා. අපි දන්නවා තෙල් සංස්ථාව ගත්තොත් දීර්ඝ කාලයක් තිස්සේ විශාල වශයෙන් සහනාධාර දෙනවා. එක පැත්තකින් මහජනයට සහනාධාර දෙනවා, අනිත් පැත්තෙන් රජයේ ආයතන වලට ණයට සපයනවා අනිත් පැත්තෙන් විදුලි බල මණ්ඩලයටත් ණයට සපයනවා විදුලි බල මණ්ඩලයට ඒ වාගේම තමන් ජනනය කරන විදුලිය ඒකකයකට වඩා අඩු ප්‍රමාණයක් පාරිභෝගිකින් අය කිරීමේ ක්‍රමවේදයක් දිගටම ක්‍රියාත්මක කරනවා එවැනි අවස්ථාවක රජයේ භාණ්ඩාගාරය විසින් මේ මුදල් ලබා නොදීමෙන් ඒ මුදල් ඒ ආයතන හරහා යෙදවීමට සිදුවීමෙන් ඒ ආයතන අද නෙවෙයි දැන් දීර්ඝ කාලයක් තිස්සේ විශාල පාඩු විඳිමින් ඉන්නවා. ඒ නිසා මේ පිළිබඳ අලුත් කතිකාවතක් අවශ්‍යයි කියලා මම කල්පනා කරනවා. ඒක අපේ මේ ආයතන අපේ දේශීය ආර්ථිකයටත් බලපානවා. ඒ වගේම අපේ විදේශ ආදායමටත් බලපානවා. මොකද තෙල් ගේන්න මුදල් ඕනේ. විදේශ විනිමය අවශ්‍යයි. ඒ විදේශ විනිමය අවශ්‍යතාවය කොච්චරද කිව්වොත් මේ වෙනකොට විදුලි බල මණ්ඩලයත් බිලියන 3.5ක් අපේ ප්‍රධාන බැංකු දෙකට ණය වෙලා තියෙනවා. ඉතින් ඒ නිසා මම හිතනවා මේ මර්මස්ථාන රැක ගැනීම කියන සංකල්පය උඩ කළමනාකරණය දියුණු කිරීමක් අපි කරන්නේ නැතුව ඒවා මේ විදිහටම පවත්වාගෙන යමින් ඉදිරියටත් යම් ප්‍රශ්න ඇති වෙනවා. ඒ නිසා මෙවැනි අවස්ථාවක අපිට දැන් ඉඩ ලැබෙනවා මේවා පිළිබඳ අලුතෙන් හිතලා කොහොමද අපි ඒවා ලාභදායි මට්ටමටපත් කරන්නේ වාගේම ඒවා අලාභදායි මට්ටමින් ගලව ගන්න කියලා. අඩු ගානේ ලාභ ලැබුණත් කමක් නැහැ. ලාභ නොලැබුණත් කමක් නැහැ. එක්තරා විදිහක අලාභදායි මට්ටමකට මේක ගේන්නේ කොහොමද කියලා. ඒ නිසා අපි දන්නවා ලෝකේ පුරාම විවිධ ක්‍රම තිබෙනවා. එකක් තමයි මේවාට ප්‍රාග්ධනය සහ තාක්ෂණය එකතු කිරීම. මේවාට ඉංග්‍රීසියෙන් කියනවා පබ්ලික් ප්‍රයිවට් පාර්ට්නර්ෂිප් කියලා. මේවා ගැන ලෝකේ පුරාම විවිධ අදහස් ඇති කරලා තිබෙනවා. අපි ලංකාවේ විශේෂයෙන්ම ශ්‍රී ලංකා ටෙලිකොම් ආයතන එවැනි පබ්ලික් ප්‍රයිවට් පාර්ට්නර්ෂිප් එක තියෙන හොඳම උදාහරණයක්. ඒ වගේම වරායේ සමහර ජැටි පබ්ලික් ප්‍රයිවට් පාර්ට්නර්ෂිප් එකක් ඇතුළේ විශාල දියුණුවක් කළ තියෙනවා. ඉතින් ඒ නිසා අපි සූදානම් වෙන්න ඕනේ අලුත් ලෝකයේ අලුත් තාක්ෂණය සහ ප්‍රාග්ධනය ලබා ගන්න ආකාරය අපේ වෙළඳපළ ජාලය දියුණු කරන්න වාගේම ප්‍රතිපත්ති ජාලයත් වෙනස් කරන්න. මේ ප්‍රතිපත්ති ජාලය වෙනස් කිරීම සඳහා අපි ක්‍රියාත්මක වුණොත් විතරයි අපිට අපේ ජනතාවට වඩා පැහැබර අනාගතයක් අපිට හදන්න වෙන්නේ. ඒ විශේෂයෙන් මම දන්නවා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ සෞභාග්‍ය දැක්ම වැඩපිළිවෙල යටතේ මෙවැනි ප්‍රතිසංස්කරණ ක්‍රමයක් ගැන අපි කතා කරනවා. ඒ ප්‍රතිසංස්කරණ ක්‍රමයක් ගැන කතා කිරීමෙන් පමණයි අපිට දිගු කාලින වශයෙන් යම් කිසි ආකාරයක වෙනස්කමක් කරන්න පුළුවන් වෙන්නේ. අපි දන්නවා අපේ වැවිලි කර්මාන්තය විශේෂයෙන්ම පසුගිය වසර ගණනාවක් තිස්සේ නැවත වගා කිරීම, ඒ වගේම ඉඩම් හායනය වැළැක්වීම් මේ ආදී කටයුතු වෙනුවෙන් අපේ දැක්ම ඉතා අඩුයි. ඒ නිසා අපේ වැවිලි කර්මාන්තයෙන් අපිට ලබා ගන්න තිබුණ ඉඩකඩ අඩු වුණා. අපි තාමත් බ්‍රිතාන්‍යය නැරිය වගේම අදටත් අපේ නිෂ්පාදන අපි දා අරින්නේ මූලික නිෂ්පාදන හැටියට. අගේ එකතු කිරීමක් අපි කරන්නේම නැහැ. ඉතින් ඒ නිසා මේ පිළිබඳව අලුතෙන් හිතන්න අපිට සිද්ධ වෙනවා කෙටි කාලීන වශයෙන් හා දීර්ඝ කාලීන වශයෙන්. ඒ වගේම මම කියන්න කැමති විශේෂයෙන්ම මේ අපනයන ශාස්ත්‍රය දියුණු කිරීමට අපි අවස්ථාව සලස ගන්න ඕනේ. මොකද අපනයන ශාස්ත්‍රය දියුණු කිරීමෙන් විතරයි කර සභාපතිතුමනි
ඔබතුමාගේ අවසාන මිනිත්තු දෙක
දිගුණු කිරීමෙන් පමණයි අපිට පුළුවන් වෙන්නේ අපේ ආදායම වැඩි කරන්න. හැබැයි ඒ ඔක්කොම දීර්ඝ කාලීනයි. ඒ නිසා අපි දැනට අපි බොහොම සන්තෝෂ වෙනවා විශේෂයෙන්ම ඉන්දියාවගේ රටවල් එක්ක සාකච්ඡා පවත්වලා අපි මේ කෙටි කාලීන ගැටලු විසඳන්න අපිට ඒ අය උදව් කරනවා කියලා දැන් අපිට තොරතුරු ලැබිලා තියෙනවා. ඒක හොඳයි. ඒ වගේම අපි ජාත්‍යන්තර මූල්‍ය ආයතන එක්ක තියෙන සම්බන්ධතාවය වැඩි කරලා ඒ සම්බන්ධතාවයන් හරහා අපිට ලබා ගන්න මුදල් ප්‍රමාණයන් අපිට පාවිච්චි කරන්න පුළුවන් කෙටි කාලීන වශයෙන්. මොකද කොවිඩ් වසංගතය එක වාරෙම ඉවර වෙයි කියලා අපිට විශ්වාස කරන්න බෑ. තව කාලයක් මේක තිබෙයි කියලා අපි විශ්වාස කරන්න ඕනේ. ඒ නිසා මේ ප්‍රතිපත්ති ප්‍රකාශයේ හරහා එතුමා ඉඟි කරමින් ඉන්නවා ලංකාවේ ප්‍රතිසංස්කරණ පද්ධතියක් සඳහා අපි කවුරුත් සහය දෙන්න ඕනේ කියලා. ඒ නිසා ඒ කාරණේ ගැන මම මේ අවස්ථාවේ ඉතාම ඕනකමින් මතක් කරනවා. එවැනි ප්‍රතිසංස්කරණයක් ආර්ථිකයට කිරීමෙන් පමණයි, ඒ වගේම ලෝකයේ තියෙන විවිධ යහපත් ක්‍රමයන් අනුගමනය කිරීමෙන් පමණයි අපිට අපේ ජනතාවට මේ තත්වයෙන් වෙනස් කිරීමට, එහෙම නැත්නම් මේ පෝලිං යුගයෙන් එහෙම නැත්නම් අඩු පාඩුවකින් වෙනස් කරන්න අපිට පුළුවන් වෙන්නේ. මම හිතන්නේ මේ හරහා එතුමා ඒ සඳහා ඉඟි කිරීමක් කරලා තියෙනවා. මම ඒක ඉතාම හොඳ සාධනීය කාරණයක් හැටියට මම බාර ගන්නවා. බොහොම ස්තුතියි සභාපතිතුමනි.
ඔබට ස්තුතියි.